ક્રિયાઓ અને વ્રતો મૃત્યુઓનું નિરાકરણ માટે છે તે વાત વ્યાજો સમજી શકતો નથી. બાહ્ય ક્રિયામાં રાજતા અંતર્ભેદ અનુસાર જ્ઞાન માર્ગ અનુસેધતા તે ક્રિયા
ટૂંકમાં ક્રિયાજળની પાયાની વાત કરી. પણ ક્રિયાજળ કેવો હોય તેનું વિગતવાર વર્ણન બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં તે માને ગુરુ સત્ય. ગાથા 24મી શરૂ કરી 28મી ગાથામાં પૂર્ણ કરી. શાસ્ત્રોમાં ઠેર ઠેર વ્રતો વિશે વર્ણન છે. મોટે ભાગે જે ઉપદેશ અપાય છે તે વ્રતો માટે અપાય છે. એમ પણ કહેવામાં આવે છે કે આવા વ્રતનું પાલન કરવાથી આવા ફળની પ્રાપ્તિ થશે અને એ ફળની પ્રાપ્તિ સાંભળીને વ્રત કરવાનું મન થાય, ભાવ થાય અને વ્રતનો આરંભ પણ કરે. વ્રતના પ્રકાર પણ અસંખ્ય છે. આ ધરતી ઉપર જેટલા સંપ્રદાયો અને ધર્મો છે તે બધાએ અલગ અલગ રીતે પોતાના વ્રતો નક્કી કર્યા છે. મુસલમાનો એમ કહે છે કે 5 વખત નમાજ પડવાની, તેમાં કંઈ બાંધછોડ નહીં ચાલે. ક્રિશ્ચનો એમ કહે છે કે રવિવારે પ્રાર્થના કરવી, એમાં કંઈ નહીં ચાલે. જૈનો કહે છે સામાયિક અને પ્રતિક્રમણ કરવા જોઈએ. આ વ્રતોનું પાલન કરવું એ શાસ્ત્રોનો આદેશ છે. પણ શાસ્ત્રોએ એક બીજી મહત્વની વાત કરી છે, વ્રત પાલન તરફ ધ્યાન જાય છે પરંતુ વ્રતો પાલન કરતી વખતે એક બાજુ પણ સ્પષ્ટ કરી છે તે તરફ ધ્યાન જતું નથી. ત્યાં સુધી આપણી વૃત્તિઓનું નિરાકરણ ન થાય, વૃત્તિઓનો ક્ષય ન થાય ત્યાં સુધી વ્રતોનું યથાર્થ પાલન કર્યું તેમ ન કહેવાય.
જગતમાં માનવો જીવો પ્રાણીઓ બધા જ વૃત્તિને આધીન છે. વૃત્તિ શબ્દ સમજી લઈએ, આત્મા અને કર્મ એ બંનેના સંયોગોમાં આત્મા અનાદિનો છે, તેમ આત્મા અને કર્મનો સંયોગ પણ અનાદિનો છે. આજે કર્મ ઉભા થયા એવું નથી. જ્યાંથી આત્મા છે ત્યાંથી કર્મ પણ છે. આત્મા અને કર્મ એ બંનેના સંયોગમાં આત્મામાંથી ઉઠતા તરંગો એનું નામ વૃત્તિ. નદી પણ છે અને નદીમાં પાણી પણ છે. પવન આવે એટલે મોજું ઉઠે, પવન ન હોય તો મોજું ન ઉઠે. નદી ન હોય તો અને પાણી ન હોય તો મોજું ન ઉઠે. મોજું ઉઠે છે તો નદી પણ જોઈએ, પાણી પણ જોઈએ અને પવનનો સ્પર્શ પણ જોઈએ. અંદર જે વૃત્તિ ઉઠે છે તે ઉપરમાં 2 પરિબળો કામ કરે છે. 1 પરિબળ આત્મા અને બીજું પરિબળ કર્મનો સંયમ. કર્મના ઉદયના કારણે અંદર કંપન થાય છે. સિતારને આંગળી અડે પરંતુ સિતાર વગર સંગીત થશે નહીં. સિતારના તાર ઉપર જ્યારે વાદકની આંગળી જાય છે ત્યારે તેમાંથી તરંગ પેદા થાય છે, તેને આપણે સંગીત કહીએ. આત્મા અને કર્મ એ તેના સંબંધમાં કર્મનો ઉદય થવાથી અંદર જે કંપન થાય છે તેને આપણે વૃત્તિ કહીએ.
રાગ એટલે મમત્વ, મારાપણું, મૂર્છા, દ્વેષ પણ વૃત્તિ છે. તિરસ્કાર, ધિક્કાર, નફરત, અણગમો, બીજા પ્રત્યે દુર્ભાવ, એ દુઃખી થાય તેનો અહિત થાય તેવો વિચાર, બદલો લેવો તે પણ વૃત્તિ છે. અહંકાર પણ અને ક્રોધ પણ વૃત્તિ છે. માયા અને લોભ પણ વૃત્તિ છે. કર્મના ઉદયના કારણે અંદર વૃત્તિ જ્યારે ઉઠે છે ત્યારે તે વૃત્તિના સંસ્કાર પડે છે. આપણે જ્યારે ક્રોધમાં હોઈએ ત્યારે 5 કલાક, 1/2 કલાક કે એથી વધારે સતત ક્રોધ કરી શકતા નથી. પ્રયત્ન કરી જોજો, ક્રોધ આવશે પણ તે 1 મિનિટ, 2 મિનિટ કે 5 મિનિટ ચાલશે. ક્રોધ શાંત પણ થશે. તમે શાંત ન થાઓ તો બીજાઓ તમને શાંત કરવા આવશે. અરે જંપો ને શાંત પડો, શા માટે લડો છો? પરંતુ એક વાત એ કે જે ક્રોધ કર્યો તે ક્રોધના સંસ્કાર પડે છે. તેથી જ્યારે જ્યારે તેને અનુકૂળ નિમિત્ત આવશે તે વખતે આપણે જાગૃત ન હોઈએ તો ક્રોધની વૃત્તિ ઉઠે. મતલબ કે ક્રોધ કરવા આપણે નિષ્ણાત બની જઈએ છીએ. નાના બાળકોને બોલતા નથી આવડતું, પણ આપણને તેના હાવભાવ પરથી ખબર પડે છે કે તે રિસાયો છે કે ચીડાયો છે. બાબો બોલી શકતો નથી પણ તેને ક્રોધ કરવાની ખબર પડે છે, કારણ કે ક્રોધની વૃત્તિ અનંતકાળથી તેણે પોષી છે. આવી વૃત્તિઓ અનંતકાળથી આપણે પોષતા પોષતા આવ્યા છીએ. જ્યાં જ્યાં ગયા ત્યાં આપણે શું કર્યું? વૃત્તિઓને પોષવાનું કામ કર્યું. આ વૃત્તિ શબ્દ માટે શાસ્ત્રમાં સંજ્ઞા શબ્દ છે. સંજ્ઞા એટલે ચિહ્ન, ઓળખાણ. વૃત્તિને ઓળખવાનું લક્ષણ એને કહેવાય છે સંજ્ઞા. શાસ્ત્રમાં એમ કહ્યું કે આહાર સંજ્ઞા એટલે ખાવાની પ્રબળ વૃત્તિ. પ્રબળ વૃત્તિ એટલે વિશેષ પ્રકારનો સ્વાદ પોષવાની વૃત્તિ. અત્યારે તો લિસ્ટ બનાવવામાં આવે છે અને તે લિસ્ટ કેટલું લાંબુ છે તે મહત્વનું છે. તમને ડાયાબિટીસ છે અને તમે ખાઈ શકતા નથી તો શું શું ખાઈ શકાય છે તેનું લિસ્ટ હોય છે અને તેમાં હરીફાઈ થાય.
આહારની પ્રબળ વૃત્તિ કે આહાર સંજ્ઞા, ભયની વૃત્તિ તે ભય સંજ્ઞા, પરિગ્રહ સંગ્રહ કરવાની વૃત્તિ તે પરિગ્રહ સંજ્ઞા, કામ વાસનાની વૃત્તિ તે મૈથુન સંજ્ઞા, અભિમાન કરવાની વૃત્તિ તે અભિમાન સંજ્ઞા, છેતરપિંડી કરવાની વૃત્તિ તે માયા સંજ્ઞા, અત્યંત સંગ્રહ કરવાની વૃત્તિ તે લોભ સંજ્ઞા, વગર વિચારે પ્રવૃત્તિ કરવાની વૃત્તિ તે ઓઘ સંજ્ઞા, અને લોકો રાજી કેમ રહે તે રાજી રાખવાની વૃત્તિ એટલે લોક સંજ્ઞા, ક્રોધ કરવાની વૃત્તિ તે ક્રોધ સંજ્ઞા. આ 10 સંજ્ઞાઓ છે. આ સંજ્ઞાઓ આપણે નહીં જીતીએ અને તેના ઉપર નિયમ નહીં આવે ત્યાં સુધી આત્માનો આસ્વાદ આપણે માણી શકશું નહીં અથવા આત્માનો અનુભવ થઈ શકશે નહીં. પતંજલિએ યોગશાસ્ત્રમાં જ્યારે લખ્યું ત્યારે પહેલું સૂત્ર લખ્યું અથ યોગાનું શાસનમ. હવે અમે યોગ વિશેની ચર્ચાનો પ્રારંભ કરીએ છીએ. કોઈએ પૂછ્યું કે આટલા બધા શાસ્ત્રો અને ગ્રંથો તેમાં નવો ઉમેરો શા માટે, શા માટે યોગની વાત કરવી છે? પતંજલિએ કહ્યું કે તે ચેતવૃત્તિનો નિરોધ કરવા માટે છે. તે ચિત્તમાં ઉઠતી વૃત્તિઓનો નિરોધ કરવા માટે અમે વાત કરવાના છીએ. નિરોધ કરવો એટલે રોકવું, અભાવ કરવો, પુનરાવૃત્તિ ન કરવી, ખાલી કરવું, તેનું ખરી પડવું. યોગની પ્રક્રિયા ચિત્તવૃત્તિઓનો નિરોધ કરવા માટે છે. એક બાજુ શરીર છે, એક બાજુ આત્મા છે. એ બે વચ્ચેની કડી બનતું તત્વ તે મન, મન પુલ છે, મન સંદેહવાહક છે. શરીરના સંદેશા આત્માને પહોંચાડવા અને આત્માના સંદેશા શરીર પાસે પહોંચાડવાનું કામ મન કરે છે. મન બંને પક્ષે કામ કરે છે. શરીરમાં જે થાય તે આત્મા પાસે પહોંચાડે છે. શરીર પર મચ્છર બેઠો તો મન સમાચાર આપે છે કે આ જગ્યાએ મચ્છર બેઠો છે. હાથને ઓર્ડર મળે છે, ત્યાં એમસી છે, પહોંચી જાઉં. હાથ મચ્છર ઉડાડે છે. મનમાં અસર થાય છે. એક્શન તો પછી જ લેવાય. અંદર ક્રોધની વૃત્તિ ઉઠે એ પહેલું કામ, અને વૃત્તિઓ ઊભી થાય પછી હોઠ દબાય, દાંત પીસાય, મુઠ્ઠીઓ વળાય, આંખ લાલ ઘૂમ થઈ જાય, હોઠ પકડવા લાગે, અને પછી ઘણું સાહિત્ય વાંચ્યું હોય, કાલિદાસ, ભવભૂતિ કે સુરેશ દલાલો વાંચ્યા હોય, પણ બધા શબ્દો ત્યારે ભૂલી જાય અને જૂના શબ્દો યાદ આવે. આપણે તેને કહીએ તું તો સાક્ષર છે, સાહિત્યકાર છો, તો તે કહેશે કે સાહેબ ક્રોધ આવ્યો કશું યાદ ન રહે, જૂના સંસ્કારો ઊભા થવાય જ. આવા 24 કલાક ખેલ અંદર ચાલે છે. આપણે 24 કલાક વૃત્તિઓમાં જીવીએ છીએ. પતંજલિ એમ કહ્યું કે તે ચિત્ત વૃત્તિઓનો નિરોધ કરવા માટે અમે યોગની વાત કરીએ છીએ.
તમે કોઈ પણ સાધન કરતા હો, યોગ કરતા હો, પૂજા ભક્તિ કે પ્રાણાયામ કરતા હો, પરંતુ એટલું સમજી લેજો કે આ બધી વૃત્તિઓ દૂર કરવા માટે તો એ છે કે આપણને આ ખબર નથી કે શું કામ કરીએ છીએ, કરીએ જઈએ છીએ. પરિણામ એ આવે છે કે વૃત્તિઓનો અકબંધ રહે છે, વૃત્તિઓ બદલાતી નથી, થતી નથી, છૂટતી નથી. 10 વર્ષની ઉંમરે કોઈએ મંદિર જવાની શરૂઆત કરી હોય અને 80 વર્ષ સુધી મંદિરે જવા છતાં તે પરિવર્તન ન હોય એનો એની એ છેતરપિંડી, એની માયા, એનો એ લોભ અને એની એ ઈર્ષા. ભાઈ, તું 70 વર્ષથી મંદિરે જાય છે પણ તે અનેક જોગ વિ ત્યારે એને પંથે ચાલતા હજુ એનો આવ્યો મારગડાનો અંત. આ પંત અનંતકાળ જાત પણ હજુ અંત આવ્યો નથી. હરિભક્ત આજે યોગના પાંચ પ્રકાર ભણાવ્યા છે.
પાછળ આપો.
સરકારે નક્કી કર્યું છે કે 58 વર્ષ થાય એટલે તમે નોકરીમાંથી નિવૃત્ત. તે નિવૃત્તિ નથી પણ ઉલટાની ઉપાધિ છે. ઘણા લોકોને ફફડાટ થાય છે. હવે આ નિવૃત્ત થશે તો આખો દિવસ ઘરમાં રહેશે અને પંચાત કરશે. નિવૃત્તિ એટલે અંદરમાંથી તમામ વૃત્તિઓ ખરી પડે. જ્યાં વૃત્તિ જ નથી અને આત્મા જ છે તે વિતરાગ છે. આપણી પાસે આત્મા છે અને સંસાર પણ છે તો કરવાનું શું? જેમ કેરીમાંથી રસ અને છોતરા ગોટલા જુદા પાડીએ તેમ વૃત્તિઓને જુદી પાડવાની છે. વૃત્તિઓનો નિરોધ કરવાનો છે. સેના દ્વારા નિરોધ થાય? યોગ દ્વારા થાય. યોગ વૃત્તિ નિરોધ કરવાની પ્રક્રિયા છે. મહર્ષિ પતંજલિએ કહ્યું છે કે તદાદ્રુમ સ્વરૂપે અવસ્થાનો આ મજાનું સૂત્ર છે. તદા એટલે જ્યારે જ્યારે વૃત્તિઓનો નિરોધ થાય છે ત્યારે દ્રષ્ટા પોતાના સ્વરૂપમાં સ્થિર થાય છે. દ્રષ્ટા એટલે જોનારો આત્મા ત્યારે પોતાના સ્વરૂપમાં રમણતા કરે છે. શું કરવું છે? આપણે ઠરવું છે, ચૈતન્યમાં ઠરવું છે. માટે આનંદ ગંજીએ કહ્યું છે
આત્મસિદ્ધિ વિવરણની અંદર કયા ભાગની વિચારણા ચાલે છે? મતાર્થીના લક્ષણો. મતાર્થીના લક્ષણો અંગે અત્યારે વિવરણ ચાલે છે. એની અંદર ગાથા 28. એ 28મી ગાથામાં જે મૂળ ચાર ભૂલ કીધી છે મતાર્થીની, એક ગુરુતત્વ સંબંધી ભૂલ, બીજી દેવતત્વ સંબંધી ભૂલ, ત્રીજી શાસ્ત્ર સંબંધી ભૂલ અને ચોથી ધર્મક્રિયા સંબંધી ભૂલ. આજે આ ગાથા જે છે એ ધર્મક્રિયા સંબંધી ભૂલ સંબંધી છે. એક એક આત્મસિદ્ધિની અંદર એક એક ગાથાઓ એક એક વિષયને લઈને એક એક સૂત્રને લઈને આપણું લક્ષ દોરવા માટે કૃપાળુદેવે મૂકી છે. મતાર્થીની ચાર ભૂલો છે. ચાર ભૂલોમાં પહેલી ભૂલ એની ગુરુતત્વ સંબંધી ભૂલ છે, બીજી દેવતત્વ સંબંધી ભૂલ છે, ત્રીજી શાસ્ત્ર સંબંધી ભૂલ છે અને ચોથી ધર્મ સંબંધી ભૂલ છે. ગુરુતત્વ સંબંધીમાં ભૂલ કહ્યું કે બાહ્ય ત્યાગ અને પોતાના કુળગુરુને માને, સદગુરુને ઓળખતો નથી અને પોતાના નિજ મતને પોષવા માટે અસદગુરુનું પોષણ કરે છે. દેવતત્વની અંદર કહ્યું કે એ રાગી દ્વેષ મિથ્યાત્વી દેવ એની આરાધના ઉપાસના કરે છે. એ વિતરાગનું સ્વરૂપ એનો બાહ્ય મહિમાથી એનો અંદર મહિમા જાણતો નથી કે દેવનું સ્વરૂપ શું છે. એ વિતરાગતા છે, નિષ્પક્ષતા છે, નિરપેક્ષતા છે અને એ કેવળ જ્ઞાન સર્વજ્ઞતા એ દેવનું સ્વરૂપ છે. શાસ્ત્રના સ્વરૂપમાં કહ્યું કે ભેદ ભાંગામાં પડ્યો છે. શાસ્ત્રનો એકમાત્ર ઉદ્દેશ આત્મા શોધવાનો છે. જો શાસ્ત્ર વાંચવાથી આત્મા તરફ લક્ષ ન જાય તો એ શાસ્ત્ર બધો વાદ વિવાદનું કારણ બને છે. આજે ચોથી ભૂલ બતાવે છે. ચોથી ભૂલ બહુ સૂક્ષ્મ છે અને ચોથી ભૂલની અંદર લાગે છે કે આપણે બધા જ અટવાયા છીએ. એટલે બધાનો સમાવેશ કેમાં થાય? આપણો મતાર્થીમાં. છતાં અમે બધા આત્માર્થીએ છીએ એવું કેટલું બધું સંતોષ છે. કેટલું બધું જગતની અંદર કહીએ છીએ કે અમે બધા ધર્મ કરવા વાળા, તમે અધર્મી, અમે તો મુમુક્ષુ, અમે તો આત્માર્થી, અમે તો આમાં જાય, અમે તો રોજ કરી, કેટલી બધી મિથ્યા વાતો કરીએ છીએ. અહીંયા કેવું સૂત્ર આપ્યું છે, લહ્યું સ્વરૂપ અને વૃત્તિનું ગ્રહ્યું વ્રત. દરેક ધર્મ પોતાના વ્રતના બાંધા બાંધે, દરેક ધર્મ, આસ્તિક ધર્મ હોય કે નાસ્તિક ધર્મ હોય, પણ ધર્મને પોતાના ક્રિયાના બાંધા હોય, આચારના બાંધા હોય, વ્યવહારના બાંધા હોય, દરેક ધર્મ બાંધે. હવે એ ધર્મ વ્યવહારના બાંધે, મુસલમાન પણ કે નમાજ પડવી, ક્રિશ્ચન પણ કે પ્રાર્થના કરવી, કોઈ કહેશે ત્રિકાળ સંધ્યા કરવી, કોઈ કહેશે સામાયિક પ્રતિક્રમણ કરવું, આ બધા ધર્મના બાંધા છે. આ બધા વ્રતના પ્રકારો છે, જુદા જુદા પ્રકારના વ્રત કેવી રીતે કરવા, કોઈ એકાદશી કરે, કોઈ ચૌદશ કરે, કોઈ આઠમ પાખી કરે, અનેક પ્રકારના જે જે મતની અંદર છે. કોઈ મતની અંદર ગુરુવાર કરતા હશે, કોઈ સોમવાર રહેતા હશે, કોઈ શુક્રવાર કરતા હશે સંતોષીમાનો. આ વ્રત તો અનેક પ્રકારના છે, વ્રત વિવિધ છે, અને વ્રત સમુદાય અનુસાર છે, પંથ અનુસાર છે, માન્યતા અનુસાર છે, સંપ્રદાય અનુસાર છે, આ બધું જ છે. ધર્મ સંબંધી ભૂલ ક્યાં છે એ કોઈને લક્ષમાં આવતી નથી. ભૂલ ક્યાં છે તો પેલી જ ગાથામાં કહ્યું કે લયું વૃત્તિ, વ્રત કરે છે પણ વૃત્તિ ઉપર લક્ષ નથી. અને વ્રત સેના માટે છે? વૃત્તિના નિરોધ માટે અને વૃત્તિને જીતવા માટે, વૃત્તિનો નાશ કરવા માટે. કારણ કે આ વૃત્તિ જ જીવનની અંદર સમયે સમયે નડે છે, પાપ કર્મ કરાવે છે, કર્મ બંધ કરાવે છે. એ કરાવે છે કોણ? સમયે સમયે ઉઠતી વૃત્તિઓ. કૃપાળદેવે લખ્યું છે કે સમયે સમયે ચલિત થતી વૃત્તિઓ નથી જોઈતી, 128માં પાઠમાં. એ ન હોય તો અમારે આ જોઈએ છે, આ નથી જોઈતું, આ નથી જોઈતું. છેલ્લે પ્રભુ ભક્તિ, એ પણ ન હોય તો કઈ જોઈતું નથી ને માગવાની ઈચ્છા પણ નથી. પહેલી વાતમાં જઈએ તો વૃત્તિઓ જે ઉઠે છે સમયે સમયે અને ચલિત થાય છે, નિમિત્તથી ચલિત થાય, સંયોગોથી ચલિત થાય, અને મનમાં વિકલ્પ આવે તો પણ વૃત્તિ ચલિત થાય. આ અમારે નથી જોઈતી, કારણ કે વૃત્તિ ચલિત થાય છે, એ જે મનની અંદર કંપન ઉઠે છે એ કંપન કર્મબંધ તરફ આશ્રવ કરે છે, એટલે આશ્રવના પ્રવાહને પોતાના તરફ ખેંચે છે, આત્માના તરફ. એટલું બધું મહત્વનું સૂત્ર આ છે કે આ સૂત્રમાં તમામ લોકોનો મતાર્થીમાં સમાવેશ થાય છે. આગળ કેટલી બધી જીવ સાધના કરે, કેટલા વ્રતો કરે, ઊંધે માથે લટકતો હોય, પણ એને લક્ષ્ય નથી કે મારે વૃત્તિનો નાશ કરવો છે, વૃત્તિને જીતવી છે, વૃત્તિનો ક્ષય કરવાનો છે. તો વ્રત છે એ એનું સાધન છે. પછી ગમે તે સમુદાય, ગમે તે શાસ્ત્ર, ગમે તે પંથ, ગમે તે સંપ્રદાય, એમાં વ્રત કીધા છે, પણ બધા વચ્ચે લક્ષ્ય તો એક જ છે, તમામ સમુદાયોનો, તમામ ધર્મોનો, કે વૃત્તિનો નાશ થવો જોઈએ. આ વૃત્તિ શું છે? લયું સ્વરૂપ અને વૃત્તિનું, વૃત્તિનું સ્વરૂપ જીવ જાણતો નથી અને વ્રતની પાછળ પડ્યો છે. જેવો દાખલ થાય એટલે કે તારે આજ કહ્યું, આ વ્રત કર્યું, આ વ્રત કર્યું, આ નવકાર્ય કરશો, આનું આ કરશો, તે કરશો, હજી એને વૃત્તિ બતાવવામાં નથી આવતી, વૃત્તિની સમજ આપવામાં આવતી નથી. વૃત્તિનું સ્વરૂપ શું, કામ વ્રત મારે કરવા છે? અને આજે નવી પેઢી પ્રશ્ન કરે છે કે ઉપવાસ શું કામ કરવો, શું કામ ન ખાવું, ખાવાથી શું પાપ થાય છે? પ્રશ્ન એ છે કે ભાઈ વૃત્તિ છે એ શું છે પેલા એ સમજી લો. આપણે આટલા બધા ધર્મમાં હોવા છતાં પણ વૃત્તિનું સ્વરૂપ સમજતા. મુનિશ્રીએ બહુ ઉપકાર કર્યો છે, કૃપાળુ દેવે જે ગાથા લખી છે એને સમજાવવા માટે આ ગાથામાં મુનિશ્રીએ એટલું બધું વિવરણ કરીને સમજાવ્યું છે કે ભાઈ વૃત્તિ શું છે. તો એને ઉદાહરણ આપ્યું છે કે જળ સરોવર હોય, એની અંદર પવન થાય એટલે પાણી ઉપર તરંગ આવે, તરંગ એ વૃત્તિ છે. તો તરંગ ક્યારે આવે? પવન હોય તો. પવન નો હોય તો ન આવે, પાણી નો હોય તો સમુદ્ર સુકાઈ ગયો છે, સરોવર સુકાઈ ગયું છે, તળાવ સુકાઈ ગયું, પાણી નથી. પાણી એકલું છે, વહી જાય છે, પણ કોઈ એને સંગ્રહ કરનાર એવું ખાબોચ્યું નથી તો તરંગ ક્યાં આવશે? ક્યાંય નહીં આવે. તો આ જે આત્મા છે અને એની સાથે એના કર્મોનો સંયોગ છે, એ પાણી અને સમુદ્ર તળાવ એનો સંયોગની સમાન આત્મામાં આ કર્મો અવરાયેલા છે. હવે એના ઉપર ઉદય જ્યારે આવે છે, કર્મનો અનંત કર્મો છે, સમયે સમયે જીવ અનંત કર્મનો વ્યવસાયી છે. વ્યવસાયી છે એટલે અવક જવક, વ્યવસાય એટલે લેવું ને દેવું, એટલે ગ્રહણ પણ કરે છે અને ભોગવે પણ છે, ગ્રહણ કરે છે અને ભોગવે પણ છે. પ્રત્યેક સમયે માત્ર આપણે કર્મ ગ્રહણ કરીએ છીએ એવું નથી, બાંધીએ છીએ અને ભોગવીએ પણ છીએ. તો આ તો ચાલ્યા જ કરે છે, ઉદય અસ્ત ચાલ્યા જ કરે છે. કર્મની ઉદયને નિર્જરા અકામ નિર્જરા ચાલ્યા જ કરે છે. તો જીવ સમયે સમયે અનંત કર્મનો વ્યવસાય છે. તો જીવમાં કર્મોથી ઠાસો ઠાસ ભર્યા છે આપણા આત્માના પ્રદેશો ઉપર, અને પ્રદેશે પ્રદેશે અનંત કર્મોનો જંગ જામ્યો છે. હવે જે કર્મોની સ્થિતિ પાકે એટલે એ તો ઉદયમાં, ઉદયમાં આવે કર્મો. કર્મો જ્યારે ઉદયમાં આવે, લહેર થાય, એ લહેર થાય તે આ વૃત્તિના રૂપમાં, તરત જ જેવી પવનની લહેર આવે, વૃત્તિ આવે, તરંગ આવે, એવો ચિત્તમાં કંપન ઉત્પન્ન થાય. ચિત્તમાં કંપન ઉત્પન્ન થાય, જેવી પ્રકારની વૃત્તિ ઉદયમાં આવે, જેવા બાંધ્યા હોય કર્મ, જેવા પ્રકારનું કર્મ ઉદયમાં આવે એવી પ્રકારનું આવે. પણ જ્ઞાનીઓ એને સમજવા માટે, આ બહુ વિષય થોડોક અટપટો છે, આકરો છે, સૂક્ષ્મ છે, ઉપયોગ જો ન રાખીએ તો વાત પકડાય નહીં. કૃપાળદેવની ગાથા તો વર્ષો વર્ષ બોલી અને રોજ આત્મસિદ્ધિ બોલવાની, પણ વૃત્તિનું સ્વરૂપ કોઈ દી નહીં વિચારવા. પચાસ વર્ષ સુધી આત્મસિદ્ધિ ગાયા કરે, પણ વૃત્તિનું સ્વરૂપ શું છે? એ કહે છે કે ભાઈ વૃત્તિનું બીજું નામ સંજ્ઞા છે. હવે ઓળખાય તો કે પ્રાણી માત્રમાં, જીવ માત્રમાં આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ જન્મજાત છે. એ તિર્યંચનો જીવ હોય તો ભલે, નાનું જંતુ હોય તો ભલે, દેવનો જીવ હોય તો ભલે, બધામાં આ ચાર સંજ્ઞા કીધી. મુનિશ્રીએ કીધું ચાર નહીં, દસ સંજ્ઞાઓ છે. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, કામ, ક્રોધ, માન, માયા અને લોભ, લોક સંજ્ઞા અને ઓગ સંજ્ઞા, ઓગ સંજ્ઞા અને લોક સંજ્ઞા, આ દસ સંજ્ઞાઓ જીવની અંદર છે. જીવને જેમ દસ પ્રાણ છે, પાંચ ઇન્દ્રિયો, છઠ્ઠું મન, શ્વાસોશ્વાસ અને આયુષ્ય, દસ પ્રાણથી જીવનારો જીવ તે જીવ છે, પરિભ્રમણ કરનારો. સિદ્ધને આવા કોઈ દ્રવ્ય પ્રાણ હોતા નથી. અને માણસનો આપણે હિંસા કરવી એટલે પ્રાણાતિપાત, પ્રાણનો ઘાત કરવો તે, કેમ કે આત્મા તો મરતો નથી, પણ જે એનું જીવિતવ્ય છે એ એના પ્રાણ તત્વના આધારે છે. એ પ્રાણનો નાશ કરવાથી જીવને દુઃખની જે સંવેદના થાય છે, માટે કહ્યું કે કોઈ પણ પ્રાણીના પ્રાણનો ઘાત ન કરવો. આ દસ પ્રાણથી જીવનારો જીવ એ સંસારી જીવ, પરિભ્રમણ કરતો જીવ કહેવાય છે. એ દ્રવ્ય પ્રાણ રહિત થાય તો સિદ્ધ બની જાય, એમ એને દસ સંજ્ઞાઓ છે. આ જીવ દસ સંજ્ઞાથી પણ જીવે છે. એ દસ સંજ્ઞાઓ કઈ કઈ? તો મૂળભૂત ચાર બેઝિક કઈ? આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ. એ કોઈ પણ જીવની અંદર હોય, ચાર સંજ્ઞા બીજી ઉપસંજ્ઞાઓમાં જાવ તો કસાઈની સંજ્ઞા, ક્રોધ, માન, માયા અને લોભ, આ ચાર સંજ્ઞા કસાઈ. એ પણ જીવની અંદર જેવી એની તારતમ્યતા, મનુષ્યમાં વધારે હોય, તિર્યંચના સૂક્ષ્મ જીવ જંતુમાં તો એ અલ્પ હોય. કસાઈની સંજ્ઞા અને બીજી બે સંજ્ઞા, ઓગ સંજ્ઞા અને લોક સંજ્ઞા. એક તો જીવ વગર વિચારે પ્રવૃત્તિ કરે, જે કરે એ પણ વિચાર્યા વગર કરે. જેમ આપણે કહે ને, એક મીઓ આગળ નમાજ પડે તો બધાય પડે ને, એક ધક્કો મારે તો બધાય ધક્કો મારે. કૃપાળુદેવે સરસ મજાનું એક અંદર આપણને આપ્યું છે મોક્ષ માળાની અંદર. શું કીધું કે રાઈ પ્રતિક્રમણ, પ્રતિક્રમણ કરતા કરતા કોક એક ભાઈ મહારાજને કદાચ એક દી વાય આવી ગઈ તો એને ગોઠું ખાધું, બધા ગળતો લ્યું કા એને, એમ કે આજ પ્રતિક્રમણ આમ થતું હશે. રાયસિંહ ને દેવસિંહ નું હતું. ઓગે ઓગે ગતાનું ગતિ, બાપ દાદા કરતા હતા અમે કરીએ છીએ, અમારી સંસ્થામાં આમ થાય છે. જીકા જીક આંધળી પ્રવૃત્તિ, અને વર્ષો સુધી યંત્રવત ઘડિયાળના કાંટે ચાલે અને ઘડિયાળના કાંટે બંધ થાય, અને એમ કે અમારે આવો ક્રમ ચાલે છે. ઓગ સંજ્ઞા વિચાર વિનાની પ્રવૃત્તિ, એક પણ પ્રવૃત્તિ પૂછો કોઈને કે ત્યાં શું કામ કરી, લક્ષણ હતી. હવે મનુષ્ય જેવો સંઘની પ્રાણી, એ સંઘની પ્રાણી એમ કે મને ખબર નથી, જે અસંઘની છે એને તો કોઈ ખબર પડવાની સંભાવના નથી, કેમ કે એની પાસે સંઘની પણ નથી, મન નથી. એ કેવી રીતે કૂતરાને પૂછીએ તો શું જવાબ આપે, પણ એનાથી પશુથી બે દેવો મનુષ્ય, એ જે ક્રિયા કરે છે એ શા માટે કરે છે એવું એને વિચાર નથી. પ્રાય જગતની અંદર ચાલતી ધર્મક્રિયાઓ, યશો વિજયજી મહારાજ અને આપણા હરિભદ્ર સૂર્ય આચાર્ય લખ્યું છે કે બધી ઓગ સંજ્ઞા છે, ગતાનું ગતિક બધી ચાલી આવતી, દરેક જગ્યાએ જુદી જુદી પ્રણાલિકા, પ્રણામ કરવાની, નમસ્કાર કરવાની, ઉઠવાની, બેસવાની, અને સૌ પોતાની પ્રણાલિકાને જડની જેમ વળગી ગઈ, કોઈ વિચાર નહીં એની અંદર. તો આને કહેવાય છે સંજ્ઞા, ઓગ સંજ્ઞા, સંજ્ઞા મનુષ્યને. હવે આને વૃત્તિનો લક્ષ્ય ક્યાંથી થાય? આ સંજ્ઞા છે એ વૃત્તિનું બીજું સ્વરૂપ છે. હવે વ્રત શું કામ કીધા છે કે આ વૃત્તિને નિયમન કરવું, સંયમિત કરવી, એ વૃત્તિનો ક્ષય કરવો અને સંક્ષય કરવો. હરિભદ્ર સૂરીએ પાંચ યોગ કીધા, એમાં પાંચમો યોગ કયો? વૃત્તિ સંક્ષય. સંક્ષય એટલે મૂળથી નાશ કરવો, જીવમાં આ વૃત્તિઓ અનાદિકાળથી છે એનો નાશ કરો. આહાર સંજ્ઞા છે, હવે એને આત્મા આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવું છે. આત્મા આહારી કે નિરાહારી? આત્મા આહારી કે નિરાહારી? નિરાહારી. જો વિચાર કરીએ કે એ તો નિરાહારી છે, તો આહાર સંજ્ઞા છે મારી, એ સંજ્ઞા છે, એ મારી વૃત્તિ છે, એ મારી આત્મિક વૃત્તિ છે કે કાર્મિક વૃત્તિ છે? કાર્મિક વૃત્તિ. કર્મને કારણે છે, ઉદયમાં આવ્યું એટલે તરંગ છે, કંપન થાય છે. હવે મારે એના ઉપર નિયમન કરવું છે. હવે મારી પાસે મન છે, સંઘની મન છે, નિશ્ચય બળ છે, સંકલ્પ બળ છે, અને હવે આત્મિક પુરુષાર્થ કરવો છે તો મારે એ સંજ્ઞાને નિયમિત કરવી છે. પશુ સંજ્ઞાને નિયમિત કરી શકે ખરો? આહાર સંજ્ઞા પશુને આવે તો ઢોર પશુ જ્યાં હોય ત્યાં ખાય, જે હોય તે ખાય, જેવી રીતે ખાવું એ રીતે ખાય. કોઈ નિયમન ખરું એને માટે? કોઈ સમયનું માપ ખરું? કોઈ ભક્ષ્ય અભક્ષ્ય ખરું? કોઈ પથ્ય અપથ્ય ખરું? કોઈ કાળ વ્યવહાર, કોઈ બેવી કેવી રીતે બેસવું, ક્યાં ખાવું, શું લઈને ખાવું, કેટલું ખાવું, ઓછું ખાવું, ઘટતું કાંઈ કરું? પશુઓની અંદર કોઈ પ્રકારની, અરે ખાધું હોય તો આખી રાત ટોપલો દાણનો મૂક્યો હોય તો મોઢું નાખીને ખાધા કરે. આહાર સંજ્ઞા પશુઓમાં છે, નિયમન છે પશુઓમાં નથી. પશુઓને વ્રત આપી શકાય? તો અહીંયા એવી વાત મૂકી છે અહીંયા કે આહાર સંજ્ઞા મનુષ્યની અંદર જ આ વ્રતનું ધોરણ છે. મનુષ્ય સિવાયની કોઈ ગતિની અંદર આવા વ્રતના નિયમો નથી. વ્રત એટલા માટે છે કે તારી સંજ્ઞાઓને તું નિયમિત કર, સંયમિત કર, નિયંત્રિત કર અને ક્ષય કર. કેમ કે આ સંજ્ઞા કર્મજન્ય છે, આત્મજન્ય નથી. આત્માનો ગુણ આ કર્મનો પ્રભાવ છે. કર્મના પ્રભાવથી તું સાથે ચાલીશ તો થશે શું? જેવો એ સંજ્ઞામાં જોડાયો એટલે એને રાગ દ્વેષના પરિણામ થશે. મેં જેવું ખાવાનું શરૂ કર્યું એટલે ભાવવું ન ભાવવું શરૂ થયું, ફાવવું ન ફાવવું શરૂ થયું, ગમો અણગમો શરૂ થયો, ઇષ્ટ અનિષ્ટ, કેટલા પરંપરા આવા પરિણામ, સૂક્ષ્મ પરિણામો આત્મામાં. કેમાં આવું, કયો વાટકો આપ્યો, શેમાં આપ્યું, કેવું ખાવાનું, કેવા પાત્રમાં આપ્યું, આ બધું શરૂ થઈ ગયું. આ આશ્રવના પરિબળો, તોફાન આશ્રવનું પૂર આવે જીવની અંદર, અને એની સાથે એનો આવો વિભાવ ભાવ, વિકાર ભાવ, કષાય ભાવ, ઈચ્છાના ભાવ, આ બધા ભળતા હોય. ખ્યાલ આવે છે એક સમયમાં જીવ અનંત કર્મો બાંધે કેવી રીતે? કર્મબંધની વ્યવસ્થા આટલી બધી જટિલતામાં કદાચ આપણે ન જઈએ તો સાદું સાદું સમજીએ કે એક કોઈ પણ પ્રકારની સંજ્ઞા નિયંત્રણ વિનાની હોય તો અસંખ્ય કર્મો બંધાયા કરે. તો જ્ઞાનીઓએ એ આહાર સંજ્ઞા માટે વ્રતના પાલન આપ્યા, ભય સંજ્ઞા માટે ભક્તિ આપી, આહાર સંજ્ઞા માટે તપ આપ્યું, એમ ભય સંજ્ઞા માટે ભક્તિ આપી. ભગવાનની ભક્તિ કરો, તમને કોઈ ભય ન લાગે. પ્રભુ જેવું તમારું સ્વરૂપ છે તો અમારો પ્રભુ તો અભય છે, અભયનો દાતા છે. અભય દયાણમ ચખુ દયાણમ, પેલી જ વાત અભય દયાણમ, પછી ચખુ માગ મગ્ગ દયાણમ ધમ્મ દયાણમ શરણ દયાણ, એ બધું પછી, પણ પેલું શું આપે છે? અભય. નમો જીણાણમ જી અભયાણ, હે ભગવાન તમને નમસ્કાર છે, તમે અભય થયા છો અને જગતના જીવોને અભય આપો છો. આ અભય એ પેલો ગુણ, મિથ્યા દર્શનમાં પેલો ગુણ આવે છે, પેલી દ્રષ્ટિમાં આવે છે અભય, અખેદ, અદ્વેષ. તો આ અભય એના માટે થઈને તને ભક્તિ આપી છે. હવે ભક્તિ કરતો હોય ને ભયથી ધ્રુજતો હોય, એવી કહેવાય એની ભક્તિ? કાં તો જીવનમાં હજુ ભક્તિ આવી નથી, જીવનમાં ભક્તિ આવી નથી. તો જે કઈ ભક્તિ છે એ વૃત્તિનું સ્વરૂપ લક્ષમાં લીધા વિના તાલીઓ પગાડ પાડી પાડીને આપણે રાડા રાડી કરીએ છીએ, બહુ હાલે છે, કઈ સમજ નથી પડતી, પરિગ્રહ છે. પરિગ્રહની અંદર એના માટે દાન ને ધર્મ પ્રભાવ ભગવાન આપ્યો છે કે દાન ધર્મ હંમેશા જીવતો રાખશો તો પરિગ્રહની મૂર્છા રહેશે. કઈ પણ પૈસો આવ્યો તો વાપરવો, કોકને જરૂરિયાત જોયું તો તરત જ પોતે એને આપી દેવાનું કે મારે પાસે છે એને દઈ દે, ચાલશે. ક્યાંય કોઈ પણ પ્રકારનો સંકોચ નહીં. આવી દાન વૃત્તિ, આ દાતા, દાતા એ જન્મજાત ગુણ છે, પૈસા હોવા એટલે દાતા થાય એવું નથી. ખરેખર તો શ્રીમંત કંજુસ છે, ખરેખર તો શ્રીમંતમાં કંજુસાઈ બહુ હોય, પણ જે સામાન્ય માનવી છે એનામાં દાતારી ઘણી હોય. એ દાતારી કેવું હોય કે ભિખારો બેઠો બેઠો ખાતો હોય તો બાજુવાળાને બોલાવે, હાલ અડધું તું ખા, આજે આટલું મને મળ્યું છે, આજે મને કેરી મળી છે કે કટકો તું ખા. શ્રીમંત નહીં કરે, વિસંભાગ અતિથિ સંભાગ કરીને આપણે આવે છે. આ આપણે ત્યાં બહુ સરસ બધું જૈન ધર્મમાં એક એક વ્રતની અંદર બતાવે છે, એ નહીં કરે. એ લક્ષ ક્યાંથી આવે કે જ્યાં સુધી કોઈ સાધુને અમે ન વરાવીએ ત્યાં સુધી અમને ભાણું નહીં ખપે. લક્ષ્ય એવું આવે, યોગ થાય કે ન થાય એની વાત અત્યારે ગૌણ કરજો, ચર્ચામાં નહીં પડશો, તર્કમાં નહીં પડશો, વાતને ઉડાવવા માટે શ્રદ્ધાથી પકડવા માટે પ્રયત્ન કરજો કે કેવો ભાવ હશે. બધું તૈયાર છે છતાં એમ કે જીજો કોઈની ભિક્ષા આપીએ તો સારું, જુઓ જે તપાસ કરો કે આસપાસમાં કઈ મુનિઓ છે, કોઈ જગ્યાએ કોઈને નિમંત્રણ આપો ગોચરીના. નૈસારના ભવની અંદર આ એક ભાવે એને તીર્થંકર કર્મ બાંધ્યું. કલ્પના નથી આવતી આપણને, શાસ્ત્રની અંદર એક એક ડગલે માર્ગ બતાવ્યો છે મુક્તિનો, પણ લક્ષ્ય નથી આપણું. રહ્યું સ્વરૂપ અને વૃત્તિ, રહ્યું વ્રત અને વ્રત કરે, વ્રત કરે અને વૃત્તિનો લક્ષ્ય ન હોય તો વ્રતનું પરિણામ શું આવે? અભિમાન, મેં અઠાઈ કરી, મેં માસ ખમણ કર્યું, મેં સોળ બધું કર્યું, મેં અક્ષય નિધિ તપ કર્યો, મેં સિદ્ધિ તપ કર્યો, અને વરઘોડા ચડાવે, બોલીઓ બોલાવે, પૈસાની ઉછામણીઓ કરે, બધું જ કરે, લક્ષ નથી સેને માટે કર્યું તું. તો એ પ્રકારે અહીંયા ભય છૂટતો નથી અને ભક્તિ કર્યા કરે છે, આહાર સંજ્ઞા જતી નથી અને તપ કર્યા કરે છે, દાન પરિગ્રહ કર્યા કરે છે, દાન કરતો નથી અને પરિગ્રહ મૂર્છામાં રહ્યા કરે છે, અને શીલ પાડતો નથી અને મૈથુનની સંજ્ઞામાં રત રહ્યા કરે છે. શાસ્ત્રમાં શીલ પાલન માટે પણ ઘણા ઘણા પ્રકાર આપ્યા છે. ક્ષમાપનામાં પણ કૃપાળુદેવે એક વાક્ય મૂક્યું છે, તમારા પ્રણિત કરેલા ઉત્તમ શીલને સેવો. આ રોજ બોલે ત્યારે ખ્યાલ આવે કે આ શેના માટે વાક્ય છે. મારી મૈથુન સંજ્ઞા કોઈને કોઈ નિમિત્તથી, કોઈને કોઈ સંયોગથી જો ઊભી થઈ જતી હશે, જો ચિત્તને કંપાયમાન કરતી હશે, તો પ્રભુએ શીલ પાલનનો ધર્મ આપ્યો છે. અને રાત્રે યાદ કરે કે પ્રભુ હું બહુ ભૂલી ગયો, મેં આ તમારું શીલ પાલન કરવાનું મારા લક્ષમાં ન રહ્યું અને મારા મનની અંદર આવા મૈથુનના વિકલ્પો આવી ગયા, એની હું ક્ષમાપના માગું છું. આવા અજાણના ભૂલો, અજાણના પાપો પ્રભુ એની મારે ક્ષમાપના માગું છું. આ જો કદાચ હોય તો હું ભૂલી ગયો, હે ભગવાન હું બહુ ભૂલી ગયો, શું ભૂલી ગયો તું. શું ભૂલી ગયો એ ખબર નથી. રોજ બોલે કે હું ભૂલી ગયો. જેમ છોકરો હોય ને, તોફાની હોય ને, અને બાપ બરોબર આકરો હોય તો પેલું વાક્ય બોલે ભૂલી ગયો ભૂલી ગયો. એનામાં એ ભાવ છે હું ભૂલી ગયાનો. એ બાપને ખબર છે કે ફરી પાછો એ ભૂલ કરવાનો છે, પણ ત્યારે એ બાપના ગુસ્સાને શાંત કરવા માટે કેટલો ડાયો છે, કેટલો સાણો છે, કે ગુસ્સાને શાંત કરવા માટે એક વાક્ય એને ખબર છે હું ભૂલી ગયો, હું માફી માંગુ છું તમારે. એ ખબર છે ને, જૈનનો દીકરો છે, પાછો નાલાયકી નહીં, હજાર વાર માફી માંગે તો પાછો ગુનો તો એ નહીં. વધારેમાં વધારે આ શબ્દો પ્રયોગ થતા હોય તો જૈનોના ઘરમાં કે હું ભૂલી ગયો, એક વાર તો કહી દીધું કે એમ સોરી, પણ નફટ ખાતે સોરી કીધું. પણ એની અંદર એક નિયમ છે, મીછામી દુકડમમાં અકરણનો નિયમ છે કે હું ફરીવાર આ પાપ નહીં કરું. એ લક્ષમાં આવ્યું નહીં, લયું સ્વરૂપ અને વૃત્તિનું અને ગ્રહ્યું વૃત્ત અભિમાન. એવી જ પ્રકારે બાકીની ચાર સંજ્ઞાઓ આ વૃત્તિઓનું સ્વરૂપ છે. ચાર મુખ્ય વૃત્તિઓ, આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, ઓઘ અને લોક. કોઈ વાર કામ કરે તો સેના માટે કરે, લોક સંજ્ઞા. લક જગતમાં વાહ વાહ થાય, બીજાને આપણે મોટા લાગીએ, આપણે ધાર્મિક કહેવાઈએ અને બસ આપણી પ્રતિષ્ઠા વડે આવી યશ, રિદ્ધિ, સિદ્ધિ, જય, પતાકા, પદ, પદવી આમાં ચડી જાય. આ બધી લોક સંજ્ઞા છે. જીવ આ સંજ્ઞાઓમાં જીવે છે. કોઈ પણ જીવ આ 10 સંજ્ઞાઓમાં જીવે છે. ચાર એની સંજ્ઞાઓ આ જન્મજાત પરંપરાથી ચાલી આવે છે, અનંત કાળના સંસ્કારો. અને આ કસાયો એને જે પ્રકારની અવસ્થા મળે, કસાયો ક્યારે કરી શકે એ પણ એક સંયોગો મળે ને. નોકરને ક્રોધ કરવાનો અવસર કેટલો, અને બોસને આમ પછાડતો હોય, કેમ તને શું કીધું તું, અરે ભાઈ તને અવસર ઘણો છે પ્રભુ, એટલે તું ક્રોધ કરીશ અને ઓલાને છૂટકો નથી. પણ ચાર મુખ્ય વાતો છે એ તો બધાને છે, ચાર કસાયો સંયોગોને આધીન છે, અને બે ઓઘ સંજ્ઞા અને લોક સંજ્ઞા આ એની મૂઢ મતિને આધીન છે. મૂઢ મતિ છે, એક તો ગતાનુગત ઓઘ સંજ્ઞા એ ધર્મક્રિયાઓ કરવી, અને બીજું લોકોને દેખાડવા કરવી હું ધાર્મિક છું, હું પણ ધર્મ કરું છું. એટલે બધું કર્મ કરતો હોય તો લોક સંજ્ઞાનું સ્વરૂપ સૂક્ષ્મ પકડવું પડે, કે હું અહીંયા બેઠો બેઠો નમસ્કાર કરું છું, માળા કરું છું, ધ્યાન કરું છું, કદાચ મારું ધ્યાન ન રહીએ અને મારે આમ જોવું પડે ચાલે, પણ ચાર જણા આવ્યા મંદિરમાં બીજા દર્શન કરવા તો એવો થઈ જાય, એવો થઈ જાય જાણે સિદ્ધ યોગી બેઠો વિતરાગ પરમાત્મા પધાર્યા હોય ને ઉપરથી, ખોટો હડા. લોક સંજ્ઞા એ આનો ધર્મ ચાલે છે, હજુ એને લક્ષ થયું નથી. એ સંબંધ છે લોભ. પરિગ્રહ સંજ્ઞાઓ એટલે લોભ વધે. પરિગ્રહ સંજ્ઞા જેની જાગૃત છે એને લોભ વધે, જેને પરિગ્રહ સંજ્ઞા ઉપર એને દાન ધર્મનું જેને પાલન કર્યું છે એને લોભ ઓછો થાય, લોભની વૃત્તિઓ ઓછી. આ વૃત્તિ છે, લોભી વૃત્તિ છે, કામી વૃત્તિ છે, આ બધા ક્રોધ એ વૃત્તિ છે, આ બધી વૃત્તિઓ છે. આ વૃત્તિઓ જઈ શકે છે, આ વૃત્તિઓ કાર્મિક છે, કર્મજન્ય છે. કૃપાળુ દેવે આપણે ક્ષમાપનામાં છેલ્લું વાક્ય શું મૂક્યું, કર્મજન્ય પાપની ક્ષમા ચાહો છો. પ્રભુ, મેં જે કઈ પાપ કર્યા છે એ કયા કર્યા છે? કર્મજન્ય, કે જે કર્મને કારણે થયા છે ને મારું લક્ષ્ય રહ્યું નથી, હું ભૂલ્યો છું માટે થયા છે. પેલું વાક્ય યાદ કરો કે હું ચાર તારા વચનો ભૂલ્યો, તારા તત્વોનો વિચાર ન કર્યો ભૂલ્યો, શીલનું આચરણ ન કર્યું ભૂલ્યો, અને તારા દયા શાંતિ ક્ષમા ને પવિત્રતા એને કારણે આ મારે કર્મને આધીન થઈને જે મેં પાપ કર્યા છે એની હું ક્ષમા માંગુ છું. હું તો કહું છું પણ તને તો બધું જાણે છે. કેટલી એક ક્ષમાપનાનો અર્થ વિચારે, આખો ધર્મ આવી ગયો. આખા દિવસનો તારે ધર્મ કરવો હોય, કઈ ન થયું, હું બહુ બિઝી છું, બહુ પ્રવાસમાં રહેવું પડે છે મારે, બહુ આમ કરવું પડે છે, પણ રાત્રે તારી માટે સૂતા પહેલા 10 મિનિટ છે તો કે ના, હજી તો પથારીમાં પડું છું કે બેસી શકતો પણ ભાગ, બીજું શું. આ વાતને એટલી સરસ મૂકી છે કે કર્મના ઉદય થવાથી અંદર જે કંપન થાય છે તેને આપણે વૃત્તિ કહીએ છીએ, અને આ વૃત્તિ માટે શાસ્ત્રમાં સંજ્ઞા શબ્દ છે, અને આ સંજ્ઞા 10 સંજ્ઞાઓ છે. આપણી વૃત્તિઓનું નિરાકરણ ન થાય, વૃત્તિઓનો ક્ષય ન થાય, તો આ વ્રતોનું પાલન યથાર્થ થયું છે એ આપણે કેમ કહેવાય? અહીંયા કેટલું સરસ લખે છે કે આપણે 24 કલાક વૃત્તિઓમાં જીવીએ છીએ. પતંજલિને પૂછ્યું કે તમે આટલા બધા શાસ્ત્રો છે, હવે આ નવું ક્યાં ઉમેરો છો? તમે આ નવું યોગ શાસ્ત્ર કે અમે લખવા બેસીએ છીએ, તો કે સાહેબ રેવા દો ને, કેટલાય શાસ્ત્રો જીવના કલ્યાણ માટે લખાયેલા છે, અમે એક ઉમેરો શું કરો? એને જવાબ દીધો કે અમે ચિત્તની વૃત્તિનો નિરોધ કરવા માટે આ શાસ્ત્ર લખીએ છીએ. નિયમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાખ્યાન ધારણા ધારણા ધ્યાન અને સમાધિ, અષ્ટાંગ યોગ, આ 8 યોગ એનું અમે આ યોગ શાસ્ત્ર લખીએ છીએ. આ બધાનું કારણ એ મોક્ષ શાસ્ત્ર છે એમ અમે નથી કહેતા, પણ ચિત્ત વૃત્તિના નિરોધ માટે છે. યમ છે એ આ બધી સંજ્ઞાઓને સંયમિત કરશે. યમમાં બધા વ્રત આવે, નિયમની અંદર બધા જીવનભરના વ્રતો આવે, અને આસનની અંદર શરીરની સ્થિરતા આવે, પ્રાણાયામની અંદર શ્વાસની સ્થિરતા આવે, પ્રત્યાખ્યાનમાં ફરીથી ન કરવાનો નિયમ આવે. જે ભૂલ છે, જે દોષ છે, એના પ્રત્યાખ્યાન લઈએ એટલે ફરી ન કરો. પરિભ્રમણમાં પ્રત્યાખ્યાન લઈએ તો કૃપાળુદેવ પ્રશ્ન લખ્યો તો લઈ શકાય, તો પછી ફરી જન્મવાનું ખરું? 95 વર્ષ ન જ કરવું, એ ન જન્મવું. અને એને લખ્યું કે આત્મભાવે કરીને આ જગતમાં ફરી ન જન્મવાની અમારી નિશ્ચળ પ્રતિજ્ઞા છે, અમે નથી જન્મવાના. આ સૃષ્ટિ સાથે, આ લોક સાથે, આ જગત સાથે અમારો કોઈ આત્મભાવ છે માટે એને જન્મવાના છે, કોઈ રાગ છે, નથી જન્મવાના. અમને આખા જગત પ્રત્યે નિષ્પૃહતા વર્તે છે, વિતરાગતા વર્તે છે. કદાચ કર્મને કારણે જન્મીએ તો વાત જુદી છે, પણ આત્મભાવે તો અમે જન્મવાના. કોઈ જબરદસ્ત પ્રતિજ્ઞા છે એની, અને પ્રતિજ્ઞા લીધી છો તો જીવનભર સુધી આ પ્રતિજ્ઞાનો ભંગ ન થાય એ પ્રમાણે એનું જીવન જીવે છે, સહજાત્મ જીવન જીવે છે. એટલે કે છે, જ્યારે વૃત્તિ ખરી પડે ત્યારે આત્માનું ખરું વિતરાગ સ્વરૂપ પ્રાપ્ત થાય છે. વૃત્તિ રહિત જીવન બનવું જોઈએ, વ્રત સહિત બને કે ન, કારણ કે વૃત્તિનો લક્ષ્ય નથી તો વ્રતનું પરિણામ શું થશે? અભિમાન, એટલે માન કસાય, બીજી વૃત્તિ એક છોડી અને બીજી વધારી, માન કસાય થશે. લયું સ્વરૂપન વૃત્તિનું રહ્યું વ્રત અભિમાન, અને એનું બીજું પરિણામ શું આવશે? ગ્રહે નહીં परमार्थ ने लेवा। हवे अभिमान आव्यु, मान मळ्यु, एटले लौकिकता जागी, एनामां लोकसंज्ञा प्रबळ थई गई। लोकसंज्ञा केवी प्रबळ थई गई के बीजू पर्युषण आव्यु त्यारे के कंईक तप करीए आपणे, आ वखते जमावट करवी छे, तो जमावट में एम थे कि गए वक्त अठाई करी, आ वक्त कई वधारे तो करवो छे। जुओ ए कई स्पर्धा में आव्यो, लोकसंग्रह लेवा लौकिक मान कि हवे मने आ केटेगरी में आवुं तो ज मान मळे, अठाई तो सामान्य थई गई, मान तो ज मळे, एटले ग्रहे नहीं परमात्मा। बस मुख्य बात केवी थई, जबरदस्ती आ बात के एने कदाच आवा व्रत वगैरे करे अने उपदेशनो योग थाय, शास्त्रने सांभळवानो योग थाय, वाँचवानो योग थाय, सद्गुरुना उपदेशनो योग थाय, तो पण ए उपदेशमां ग्रहे नहीं परमार्थ, ए उपदेशनो परमार्थ ग्रहण करे नहीं। शुं काम? लौकिक मानमां एने रस छे, परमार्थमां रस, परमार्थ नो लक्ष्य न थाय अने लौकिक मान माटे गमे तेवी तपश्चर्या करे, मांस खमण उपर मांस खमण करे, शुं थाय? शुं थाय? शुं अभिमान वधतुं जाय, कर्मनुं बंधन गाढ थाय के शिथिल थाय? गाढ थाय। आत्मसिद्धिनी नवमी गाथामां कीधुं, सेवे सद्गुरु चरणने त्यागी दईनी जे पास, पामे ते परमार्थ नो, पामे ते परमार्थ ने, ए परमार्थ ने पाइमो, आमा लिखू के ग्रहे नहीं, ग्रहे नहीं, ग्रह तो ज नथी पाममानी क्या बात छे? एटले सद्गुरु कदाच मळे, योग मळे, उपदेश नो योग मळे, सत्पुरुष नो योग मळे, सत्शास्त्र नो योग मळे, पण आ जीव एने ग्रहण करे नहीं। जुआ वृत्ति नी ताकात, जो वृत्ति ने नबड़ी न पाड़ी हो, અને વૃત્તિને ઉલટાની બહેકાવી દીધી છે, અભિમાન કરીને વ્રત કરના, વ્રતના અભિમાન લઈને વૃત્તિઓ બહેકી ગઈ છે, દાન આપીને પોતાના નામની પ્રતિષ્ઠા કરવા માટે પાટિયા લગાવે, સન્માન સમારંભ યોજે, ધજાગરા ચડાવે, વૃત્તિ બહેકી ગઈ છે। હવે પછી બીજું આગળ નામ ક્યારે આવે? તો કે 2 લાખ દેનારા તો ઘણા થયા, 5 આપું તો કંઈક કામ થાય? જુઓ એ સ્પર્ધા એની કઈ થઈ? લોકકેષણાની થઈ, લૌકિક માનની થઈ। આ એને આપ્યું હોય ને એમાં પણ કોઈ યોગ મળે ધર્મનો, તો પણ એ પરમાર્થને ગ્રહણ કરે નહીં, ઉલટાનો એનો માન કસાય, દ્રઢ થાય। એટલે કૃપાળુ દેવને લખવું પડ્યું હશે કે જો જગતમાં માન ન હોત તો મોક્ષ નહીં। આ બધું કરીને જીવ માન પાછળ, એટલે એક સંજ્ઞા એવી જબરજસ્ત છે, લોકસંજ્ઞા, માન સંજ્ઞાને મજબૂત કરે છે, એટલી મજબૂત કરે છે કે જ્યાં માન સંજ્ઞા છે ત્યાં જીવ પરમાત્મા પદની સાથે અભેદતા અનુભવી શકતો નથી। માન સંજ્ઞા હોય જ્યાં સુધી સમર્પણ નથી ત્યાં સુધી ભક્તિમાં આપણે અભેદતા શું અનુભવશે? પ્રભુની માનતા, પ્રભુની મોટાઈ આપણને ક્યારે, પ્રભુની પ્રભુતા આપણને ક્યાંથી? એટલે અહીંયા એ વાત મૂકીને, સરસ વાત મૂકી છે, આગળ વધીએ। નિજ ઘર મે હૈ કોનો વારસ,
નિજ ઘર મે હૈ પ્રભુતા તેરી, પરસંગ નિજ કહાઓ, પ્રત્યક્ષ રીત લખી સુખદ ઐસી, ગઈએ આપ સ્વભાવ, ચૈતન્ય શુદ્ધાત્મકો ધ્યાઓ। આ પદમાં શુદ્ધ આત્માનું ધ્યાન કરવાનું કહ્યું છે। કૃપાળુ દેવે પણ કહ્યું કે વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકેત, વૃત્તિ જે બહાર જાય છે તે પોતાના સ્વભાવમાં પાછી ફરે તે સંકેત છે। કોઈ બાઈ રિસાઈને ઘર બહાર જતી રહે ત્યારે 5-10 માણસો તેને સમજાવે છે કે આવું તે ચાલે, આપણે જીવવું છે, સંસાર ચલાવો છે, ચાલો હોય પાછા વળો, એમ સમજાવીને બાઈને પાછી લાવે, એમ સંતો કહે, તેમ સંતો કહે છે કે આ વૃત્તિ બહાર ગઈ છે, માયામાં ગઈ છે, વાસનાઓ કે વિકારમાં ગઈ છે, ક્રોધ અને માનમાં ગઈ છે, તે વૃત્તિઓને સમજાવીને ઘેર લઈ જવાની છે। તમે પૂછો કે સાધના, સાધના શું કરવાની, સાધના એ કરવાની કે બહાર જતી વૃત્તિઓને સમજાવી પાછી વાળીને પોતાના ઘરમાં ફેરવવાની. તમારા ઘરની તમને બહાર હોવી જોઈએ, તમારા ઘરની તમને ખબર હોવી જોઈએ. આત્મા એ પોતાનું ઘર, એટલે આત્મામાં વૃત્તિ ફેરવવાની. વૃત્તિ રહિત અવસ્થા એ આપણું લક્ષ, એ આપણું ધ્યેય. ભક્તિ અને સ્વાધ્યાય કરીને શું કરવાનું છે? વૃત્તિઓને દૂર કરવાની છે. જ્યાં વૃત્તિઓ છે ત્યાં સંસાર છે, ને જ્યાં વૃત્તિઓ નથી ત્યાં મોક્ષ છે, ત્યાં આનંદ છે. આપણને મોક્ષ જોઈતો હોય તો આ ક્રમથી યાત્રા કરવી પડશે. એ વૃત્તિઓને ઓળખવાની, પારખવાની, જાણવાની, સમજવાની, અને ક્યારે ઉઠે છે, શું કરવાથી ઉઠે છે તેનો અભ્યાસ કરવો. બહારમાં ગમે તેવું જીવન જીવતા હોઈએ, લોકો આપણને ધાર્મિક કહેતા હોય, પરંતુ આપણને બહાર બરાબર આપણી ખબર છે કે આપણી અંદર શું છે? બહારથી તો પ્રેમથી વાતો કરીએ છીએ, પણ અંદર બીજા પ્રત્યે દ્વેષ હોય. આ બંને ખેલ કરતા આપણને આવડે છે. બહાર પ્રેમ બતાવો અને અંદર દ્વેષ રાખવામાં આવે, આ રાખવામાં આપણે નિષ્ણાંત હોઈએ, નિષ્ણાંત છીએ. અંદર ને બહારના જીવનમાં તાલમેલ તેને કહેવાય છે સંવાદિતતા, કહેવાય છે સંવાદિતતા. અંદરમાં ક્રોધ હોય અને બહારથી મધુર ભાષામાં વાત કરીએ તે વિસંવાદિતતા છે, એ માયા છે, છલ છે, એ પ્રપંચ છે.
પરમ કૃપાળુ દેવને અહીં એક વાત કરી છે કે વ્રતોનું પાલન કરવાનું, સાધના કરવાની છે. પણ જ્યારે તમે સાધના કરો ત્યારે વિચાર કરજો કે આ વ્રતો ફક્ત વ્રત કરવા માટે નથી, આ વ્રતો જાહેરાત કે દેખાવ કરવા માટે નથી. વ્રતો જ્યારે કરીએ છીએ ત્યારે સન્માન થાય, મોટા વરઘોડા નીકળે, અભિનંદન અપાય, માન અપાય, કેટલી પણ અંતરમાં એમ થાય કે અમને કુછ ક્યાં છે. વ્રતો તો કરી પણ સાથે અહંકાર પૂછવાની તક પણ નહીં. શાસ્ત્રોનું કહેવું છે કે જે વ્રતો કરીએ છીએ એ વૃત્તિઓનો વિરોધ કરવા માટે કરીએ. શાસ્ત્રો નક્કી કરી આપે કે આ સંજ્ઞા વળવાની છે, ખાવું ખાવું અને ખાવું. જુદા જુદા સ્વાદ લેવાની વૃત્તિ જો થતી હોય તો શું ઉપાય? તો કે તપ તેનું સાધન છે. તપ આ સંજ્ઞા જીતવા માટે છે. 8 દિવસ તપ કર્યું હોય અને 9મી દિવસે 5-સ્ટાર હોટલમાં હોય તો કાંઈ ક્યાંક ગડબડ થઈ. 8 દિવસના ઉપવાસ અને 9મી દિવસે 5-સ્ટાર હોટલમાં ભેડ નથી પડતી. એને તપ અને વ્રત જરૂર થયું છે, પણ વૃત્તિઓને જીતી નહીં. સન્માન એને મહત્વ મળ્યું છે, ધર્મ સાધના જરૂર કરી, પણ વૃત્તિ અંદર અકબંધ થઈ છે. વૃત્તિ અંદર ભીડી પડે તો વૃત્તિ નષ્ટ કરી શકાય. આ સંજ્ઞાની વૃત્તિ નષ્ટ કરવા માટે તપ સાધના.
ભય આપણને પીડે છે, આપણે તેની વચ્ચે જીવીએ છીએ. કેટલાક ભય વાસ્તવિક છે તો કેટલાક ભયો કાલ્પનિક છે. ભયનું આપણને કંપન થાય છે, ભયથી મૂંઝવણ થાય છે, અને ભયના કારણે આપણે વ્યાકુળ થઈએ છીએ. ટેન્શન શબ્દ ભય પછી આવે, જેટલો ભય વધારે તેટલું ટેન્શન વધારે. આ ટેન્શન કોઈ કે વસ્તુ નથી, તે એક્સરે કે કાર્ડિયોગ્રામમાં આવતો નથી, થર્મોમીટરમાં આવતી નથી, તે કોઈને દેખાતો પણ નથી. એ બિનજરૂરી છે, પણ થાય છે, તે ભયના કારણે થાય છે. ભયને જીતવા જ્ઞાની પુરુષની ભાવનાની સાધના કરવાની હોય છે. શાસ્ત્રમાં 12 વૈરાગ્યની અને 4 કલ્યાણની એમ કોઈ 16 ભાવના છે. 12 વૈરાગ્યની ભાવના પેલી અનિત્ય, બીજી અસરણ, બીજી સંસાર, ચોથી એકત્વ, 5મી અન્યત્વ, 6મી અશક્તિ, 7મી આશ્રવ, 8મી સંવર, 9મી નિદ્રા, 10મી લોક સ્વરૂપ ભાવના, 11મી બોધિ તિલક, 12મી ધર્મ તિલક, ધર્મ ઉપદેશ, 11મી તિલક. 4 કલ્યાણની ભાવના પેલી મૈત્રી, પ્રભુ, કરુણા, સીતા. આ 16 ભાવનાઓ ભાવ એટલા માટે ભાવનાઓનું ભાવન કરવા છતાં જો વૃત્તિઓ ન દેખાય તો સમજી લો કે તમે સફળ થયા નથી. અંદર કામમાં તમે સુશીલ, સદાચાર, સંયમ અને બ્રહ્મચર્યવૃત્તિ કામવાસના દેખાય. બ્રહ્મચર્ય એ માત્ર વ્રત નથી, પણ અંદર જે કામ વાસનાઓની વૃત્તિ છે, પીડા આપે છે, ગુંજવણ આપે છે, જેના કારણે જીવનમાં અસંતોષ દેખાય છે, તે વૃત્તિને જીતવા માટેની સાધના છે. આ વૃત્તિને જીતવા શીલ અને શ્રેયની સાધના કરવાની છે. આ વૃત્તિનું પાલન થતું હોય અને કામવાસાની વૃત્તિ જાતિ ન હોય તો લયું વ્રત અભિમાન તો વૃત્તિનું સ્વરૂપ જાણી લઈએ.
પરિગ્રહ સંજ્ઞા એ સંજ્ઞા કરવાની વૃત્તિ છે. તમને કોઈ પૂછે કે તમને કેટલું મળે તો સંતોષ થાય, મને એમ લાગે છે કે તમે બીજા માટે બાકી નહીં રાખો, બધું મને એકલાને જ જોઈએ. ભગવાન કહેતા હતા કે મનુષ્યની ઈચ્છાઓ અનંત, જેમ વધારે મળે છે તેમ તેમ ઈચ્છાઓ પણ વધે છે. તો આ લોભની વૃત્તિ જીતવા દાન દેવું જરૂરી છે. તપ, ભાવના, શીલ અને દાન, આ ચારે ધર્મો, એ ચાર સંજ્ઞાઓ આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ સંજ્ઞાને જીતવા માટે છે. હિંસા વૃત્તિ, ચોરીની વૃત્તિ, પરિગ્રહની વૃત્તિ, અસત્યની વૃત્તિ, આમ અસંખ્ય વૃત્તિઓ છે. જીવદયાનું પાલન કરીએ છીએ, પાણી ગાળીને પીએ છીએ, રાત્રિ ભોજન કરતા નથી, આનંદની વાત છે. કોઈ જીવને દુભવતા નથી તે પણ આનંદની વાત. પણ અંદરમાં બીજું કરવાની, બીજાનું પૂરું કરવાની ભાવના ઉઠતી હોય તો વ્રત થયું, પણ વૃત્તિ ગઈ નથી. જીવનમાં વ્રતો થાય છે પણ વૃત્તિઓ જતી નથી. લયું સ્વરૂપન વૃત્તિનું પહેલું સૂત્ર, જે વ્રત કરે છે તે વૃત્તિઓનું સ્વરૂપ સમજ્યો નથી. અશુભ વૃત્તિઓ અને શુભ વૃત્તિઓ એમ બે ભાગમાં બધી વૃત્તિઓનો સમાવેશ થાય છે. રાગ અને દ્વેષ આ બેમાં પણ બધી વૃત્તિઓ સમાઈ જાય છે. તમામ ધર્મશાસ્ત્રો એમ કહે છે કે રાગ દ્વેષથી મુક્ત બનો, રાગ દ્વેષથી મુક્ત બનો. તેમ કેટલી વાર વાંચ્યું અને સાંભળ્યું પરંતુ એક ટકો પણ રાગ દ્વેષ ગયા નહીં. રાગ દ્વેષથી મુક્ત થવું તે ધર્મ છે.
ગૌતમ સ્વામી બંને મળ્યા. કેશી કુમાર ભગવાન પાર્શ્વનાથના ગણધર અને ગૌતમ સ્વામી મહાવીર પ્રભુના ગણધર, આ બંને મહાપુરુષો એક નગરમાં બહુ સરળતાથી મળ્યા છે. મોટે ભાગે ઘટના ઘટવી ઘણી મુશ્કેલ છે, પણ જ્ઞાનીઓમાં ઘટે, જ્ઞાનીઓને મળે અને મળે, પણ જે જ્ઞાની નથી, વિદ્વાન છે, તેને મળવું ઘણું મુશ્કેલ છે. કેશી કુમાર કહે કે હું જાઉં છું કે તમે મુક્ત વિહાર કરો છો, તમને બંધન નથી, તમને આનંદમય છો. વસંત ઋતુ ખીલે તેમ તમારી ચેતના ખીલેલી છે. શરદ પૂનમ અને કમળનું ફૂલ જેમ ખીલે તેમ તમે ખીલ્યા છો. દસમસ્તી નદી વહે તેમ તેમ તમે વહી રહ્યા છો. તમારા મુખ પર કોઈ ભય, વ્યગ્રતા, વ્યાકુળતા, બંધન લાગતું નથી. શું એવું કર્યું છે કે જેનાથી તમે આનંદથી વિહરી રહ્યા વિહરી શકો છો? તે વખતે ગૌતમ સ્વામી કહે છે,
હે મુનિરાજ, રાગના, દ્વેષના, ગમાના, અણગમાના, સ્નેહ આસક્તિ તથા ઘૃણાના, અહમ અને મમત્વના મજબૂત બંધનોને જ્ઞાનરૂપી અસ્ત્ર દ્વારા અમે કાપી નાખ્યા છે. અમે સ્વતંત્ર બન્યા છીએ અને આનંદથી વિહરી રહ્યા છીએ. જેણે વૃત્તિ જીતી તેઓ સ્વતંત્ર થયા છે. જેણે વૃત્તિ જીતી તે જ્ઞાની પણ છે અને વિતરાગ પણ છે. વાતો ગમે તેટલી કરે, પ્રવચનો ગમે તેટલા આપે, શાસ્ત્રો ગમે તેટલા વાંચે, પણ જ્ઞાની પૂછે છે, વૃત્તિઓને જીતી? વૃત્તિઓનો ક્ષય અને નિરાકરણ થયું, નિરોધ થયો? અને જવાબ ના હોય તો ફક્ત ભાર વેંઢાર્યો. જીવનમાં જે કરવાનું હતું તે કરી ન શક્યા તો લયું સ્વરૂપ અને વૃત્તિનું સ્વરૂપ જાણવું પડશે. અંદર જોજો કે વૃત્તિ કેવી રીતે કામ કરે છે. આપણે એમ કહીએ છીએ કે ના ના, મારા વખાણ ન કરશો, પણ વખાણ થતા હોય તો સાંભળવા ગમે છે. અમે તો તમારા ચરણની ધૂળ છીએ, પામર છીએ, પરંતુ વખાણ ગમે છે તે અંદરની મીઠાશ છે, તે વૃત્તિ છે. ગમે છે તે ગમવાપણું વૃત્તિની આધીનતા અને સામ્રાજ્ય છે. બહાર જુદી અવસ્થા અને અંદર જુદી અવસ્થા, એ બંને વચ્ચે વિષમ અવસ્થા થાય તો જીવનનો આનંદ નહીં આવે. માટે વૃત્તિને જાણી લેવી. વૃત્તિના સ્વરૂપને જે જાણતો નથી તેનો ખ્યાલ નથી, વૃત્તિઓને જોઈ નથી અને હું વ્રતધારી છું એવું અભિમાન કરે છે, મારે 4 મહિનાના ઉપવાસ કરવા છે, બહુ આનંદની વાત છે, પણ પાછું તે એમ કહે છે, કહે કે અમે જ કરી શકીએ, એમાં તમારું ગજું નહીં, તમે કરો તેમાં ના નહીં. ત્યાં સુધી બરાબર, પણ અમે વ્રતધારી, અમે સંન્યાસી, અમે વિરક્ત છીએ, અમે જંગલમાં રહીએ છીએ, કપડાં પણ પહેરતા નથી, નગ્ન દિગંબર અવસ્થા છે, પણ અંદર વૃત્તિ પડી છે, તેનું શું? એ વૃત્તિઓનો નિરોધ કેમ કરવો તે જાણતા નથી, અને કદાચ જ્ઞાની પુરુષનો યોગ બને, પરમાર્થ ઉપદેશનો યોગ બને તો પણ પોતાના અભિમાનના કારણે તે પરમાર્થને ગ્રહણ કરતો નથી.
ત્રણ વાતો થઈ. પરમાર્થનું સ્વરૂપ જાણ્યું નથી, પહેલું જાણ્યા વગર કર્યા છે અને પાછું તેનું અભિમાન કર્યું છે તે, બીજું અને લૌકિક માન લેવા પરમાર્થને ગ્રહણ કરે નહીં તે, ત્રીજું પરમ કૃપાળુ દેવ માન શબ્દને બહુ યાદ કરે છે. માન માન તેનો સીધો અર્થ તમે અમને માનો, બીજાઓ પૂજે, મહત્વ મહત્વ આપે, સ્વીકારે, મૂલ્ય આપે, વખાણ કરે તે આપણને બહુ ગમે, કહે કે તમારા જેવો સાધક અમે જોયો નથી, તો ઊંચો થઈને કૂદકા લાગે, કૂદવા લાગે, તેને હર્ષ અને ઉલ્લાસ થાય કેમ? તો લેવા લૌકિક માન. નાની પુરુષો કહે છે કે વ્રત કરો પણ વૃત્તિઓને તો સમજો, તો આ શિખામણ નહીં ગમે, પણ એમ જો કહે કે ધન્યવાદ, તમે વ્રત ગ્રહણ કર્યું છે, સ્વીકાર્યું છે, સન્માન આપે, આદર આપે, તે ગમશે. પણ જો એમ પૂછે કે વ્રત તો ગ્રહણ કર્યું પણ વૃત્તિઓ મોડી પડી, તો તે ન ગમે, વૃત્તિઓની ખબર જ નથી, તો ઘા ક્યાં કરે મારે? વ્રત તપ જપ સાધના કરે છે પણ વૃત્તિ રોકાતી નથી, કારણ કે આત્માર્થે કરવાનો લક્ષ નથી, આ બધું જ કરે છે તે સમગ્ર સાધના પછી વ્રત તપ જપ કે સંયમની હોય, ધ્યાનની હોય કે યોગની હોય, પણ આ સમગ્ર આત્માર્થે કરવાની છે, આત્માના લક્ષે કરવાની છે, ધર્મિષ્ઠ કહેવરાવવા માટે કરવાની નથી, લોકો જાણે અને પોતાનું માન પોસાય તે અર્થે કરવાની નથી. વૃત્તિનું સ્વરૂપ જાણી વૃત્તિની સાધના કરે તેને કહેવાય છે સાધક. વૃત્તિનું સ્વરૂપ જાણતો નથી અને કહે છે કે અમે વ્રત ધારી છીએ તેને કહેવાય છે મતાર્થી. અહીં કૃપાળુ દેવે ક્રિયાજળનું વર્ણન પૂરું કર્યું. હવે આ 29મી ગાથાથી શુષ્ક જ્ઞાનીના વર્ણનનો પ્રારંભ થાય છે.
બસ 28મી ગાથાની સમાપન થાય છે વિવરણ. એ વિવરણની અંદર આપણે જે વિચાર્યું એની અંદર ફરી આગળ વધીએ. ત્યાં કહ્યું કે વૃત્તિ એનો નિરોધ કરવા માટે યોગની સાધના, એ યોગના અંગ છે, યમ નિયમ આ બધા યોગના અંગ છે, એ બધાનો હેતુ ચિત્તનો નિરોધ. એટલે ઉઠતી વૃત્તિઓ, જાગતી વૃત્તિઓ, પરેશાન કરતી વૃત્તિઓ, અવરોધ કરતી વૃત્તિઓ, એને ઓળખવી. કઈ વૃત્તિ ઉદયમાં આવી છે? આહારની, ભયની, મૈથુનની, પરિગ્રહની. સમયે સમયે આ વૃત્તિઓ આવતી જ હોય ઉદયમાં, અને એને કારણે એ વૃત્તિઓ કસાયને પણ મજબૂત કરતી હોય. ક્રોધ કસાય, માન કસાય, લોભ કસાય, પરિગ્રહ કસાય, અને ઓઘ સંજ્ઞા એ ચાહેલા કરે કે આવું બધું કરવાનું મનને સમાધાન, સારું કેવડાવી લેવું, સારું બતાવી દેવું, અને ઓઘે ઓઘે બધી ક્રિયાઓ કરી નાખવી. અને લોક સંજ્ઞા જે કરવી એની પાછળ પાછું લોકોને ખબર પડે એ માટે ઢંઢેરો કરવો, જાહેરાત કરવી, એના ઉછામણા કરવા, એના વરઘોડા કાઢવા, આ બધું પાછું કેવું કે શાસનની પ્રભાવ, અરે તારે ને શાસનને લેવા દેવા. જે વૃત્તિનું સ્વરૂપ નથી જાણતો એ પાછું એમ કે અમે કરીએ તો બીજાને પ્રેરણા મળે ને, બીજાને આવી પ્રેરણા મળે અધર્મની પાપની. મૂળ ધર્મ આખો લોપ થઈ ગયો છે. વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ, આ મોક્ષ માર્ગનો બહુ લોપ છે, બહુ પ્રકારે કરીને લોપ છે. એક એક વસ્તુની વિષયને સમજ્યા વિના 2500 વર્ષમાં એવી ધકેલ પંચા 540 છે કે જેની કોઈ વાત નહીં. કૃપાળુ દેવનું અંતકરણ રડી ઉઠે છે. અરે એટલે એણે કહ્યું કે આ આત્માની સાધના કરનારા જ લોકો, એના જ બે ભાગ છે. કયા કયા? ક્રિયાજળ અને શુષ્ક જ્ઞાની. આ ક્રિયાજળની છેલ્લી વાત કરી. આ બંને મતાર્થી છે. ક્રિયાજળ પણ મતાર્થી છે અને શુષ્ક જ્ઞાની પણ મતાર્થી છે. શુષ્ક જ્ઞાનીની ગાથાઓ હવે આવશે. ક્રિયાજળની ગાથા પૂરી થઈ. ક્રિયાજળની ગાથામાં ગુરુ તત્વો માટેની ક્રિયાજળની એ મતારથી એના લક્ષણો કયા, દેવ તત્વના કયા, શાસ્ત્રોના કયા, અને ચોથું આ ધર્મ, ધર્મક્રિયા. આ ચારેની અંદર વૃત્તિને સમજ્યા વિના વ્રતનું કર્યા કરવું અને એનું મહત્વ વધારે જવું, પરમાર્થને ગ્રહણ ન કરવો અને લૌકિક માન વધારવું, આ ચોથું લક્ષણ છે. વૃત્તિનો નાશ ન થાય અને વ્રત કર્યા કરે તો આને સાધના કેવી રીતે કહેવું? એટલે કહ્યું કે શું કરવું છે, વૃત્તિનો નિરોધ થાય તેઓ પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થાય. સ્વરૂપમાં રમણતા કરવી છે, ચૈતન્યમાં ઠરવું છે, નિજ ઘરમાં સ્થિત થવું છે. વૃત્તિઓ બહાર ખેંચે છે, વૃત્તિઓ બહિર્લક્ષી છે. વૃત્તિઓને જ્યારે પાછી વાળવામાં આવે, જ્યાંથી આવી છે ત્યાંથી પાછી વાળવામાં આવે તો વૃત્તિઓ એના તોફાન બંધ કરે. સરસ મજાનું પદ આનંદ ગંજીએ કહ્યું છે કે નિજ ઘર મે હૈ પ્રભુતા તેરી, પ્રસંગ નીચ કહાવો. ઉદાહરણ સમાજનું વ્યવહારિક હેતુ છે કે ભાઈ તારા ઘરમાં તું શોભીશ, બીજાના ઘરમાં તો નીચ લાગીશ. પાછા વળો, જ્યાં ગયા છો ત્યાંથી પાછા વળો. એમ હે આત્મા, આ વૃત્તિના કારણે તું બહાર ભમી રહ્યો છો, તું શોભતો નથી. જગતની સાથે સરસ મજાના પેલા સ્તવનની ખબર હતી ને કે પૂતગલનો એઠવાડમાં ભોગ ભોગવવાની વૃત્તિ એ તને ઘટતી નથી. કહ્યું હતું દેવચંદ્રજીનું સ્તવન. તો ત્યાં કે છે કે તને ઘટે નહીં, તું તારા ઘરમાં, નિજ ઘર મે હૈ પ્રભુતા તેરી, તું તારા ઘરમાં આવો, એમાં જ તારો વૈભવ છે, એમાં જ તારું ગૌરવ છે, એમાં જ તારું માન છે, એમાં જ તારી શોભા છે. કેટલું મહત્વની વાત મૂકે છે કે તું આ વૃત્તિને કારણે ભટકી ગયો છું અને વૃત્તિ લઈ રહીત અવસ્થા આપણી છે. એવી છે વૃત્તિનું લક્ષણથી આપણામાં મિટાવવાનું. એટલે જીવનમાં વિસંવાદિતા છે. બહુ સરસ વિશ્લેષણ કર્યું છે મુનિશ્રીએ. આખું મનોવૈજ્ઞાનિક છે કે વૃત્તિનો વિજય ન હોય તો વિસંવાદિતા હોય. વિસંવાદિતા એટલે બહારથી મીછામી દુકડામ અને અંદર દ્વેષ, ક્યારે તને ખતમ કરું, આ વિસંવાદિતા. પ્રેમ નથી, આવો આવો કીએ પણ મનમાં વિચારે કે લપ અત્યારે અહીંયા ક્યાં આવી, આને શું હોવું જોઈએ, અથવા તો મેં એવા ક્યાં કર્મ કર્યા હશે કે મારા ઘરે મહેમાન થઈને આવ્યા. ગુડ. વિસંવાદિતા જીવનની અંદર છે, એનું કારણ કે વૃત્તિનો વિજય કર્યો નથી. એટલે કે છે આ બધી બહારની સંજ્ઞાઓ છે અને એને માટે ચાર સરસ્વત ભગવાને ચાર પ્રકારના ધર્મ કીધા. સૌ પ્રથમ કયા, દાન, શીલ, તપ ને ભાવ. ભૂલતા નથી ને પાછા, કેમ ભૂલી ગયા? ચાર પ્રકારના મૂળ ધર્મ તીર્થંકર પરમાત્માએ સમવસણની અંદર જ્યારે ધર્મનું વ્યવહારિક સ્વરૂપ કીધું ત્યારે ચાર ધર્મ કીધા, દાન, શીલ, તપ અને ભાવ. રત્નાકર 25 ની અંદર આ ચારે ચાર આવે છે કે મેં દાન તો દીધું નહીં, શિયળ પણ દે, તપથી દમી કાયા નહીં, શુભ ભાવ પણ. ચાર ધર્મ છે અહીંયા મુનિશ્રી એ ચારેય ધર્મનું મહત્વ સમજાવે છે કે દાન ધર્મ શેના માટે છે. તો પરિગ્રહ જે છે સંજ્ઞા અનાદિની દરેક જીવમાં જન્મજાત છે. જન્મજાત સંજ્ઞા આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ, આ ચાર સંજ્ઞા પ્રત્યેક જીવ, મનુષ્ય હોય કે કીડી હોય, મકોડો હોય, જંતુ હોય, આ ચાર સંજ્ઞા પ્રત્યેક જીવમાં છે. તો દાન શું કામ કીધો, દાન ધર્મ પહેલા વહેલા ભગવાને કીધો પરિગ્રહ ઉપર જીતવા માટે, કારણ કે પરિગ્રહ નહીં જીતાય તો લોભ આવશે. અને ભયંકરમાં ભયંકર કસાઈ કયો, લોભ. ક્રોધ તો દેખીતો છે, ક્રોધ દેખાય અને ક્રોધને જાય જવાબ સહેલો છે, પણ લોભ તો છુપો છે. લોભ અંદર પડ્યો હોય લોભ જવામાં એનો ક્રમ છેલ્લો છે. પ્રભુએ પણ કહ્યું કે ત્રીજી અવસ્થા છે, છેલ્લી અંતિમ દેશનાના કાવ્યમાં કીધું કે ત્યાં નહીં તૃષ્ણા જીવ્યાતણી, મરણ યોગ નહીં ક્ષોભ, મહાપાત્રતે માર્ગના પરમ યોગ જીત લોભ, લોભ ને જીતી લીધો છે, છેલ્લી અવસ્થા છે, આ મોક્ષ ની નજીક છે. એક લોભ નો કણિયો પણ જો હોય જીવની અંદર તો એ ગમે ત્યાંથી પતિત થઈને આવે. લોભ કસાય બહુ ભયંકર છે, દેખાતો નથી પણ અંદર છુપો છે, કોઈને ખબર ન પડે, કડવા ન દે કે આ લોભી છે. લોભ એટલે દરેક વસ્તુમાં, દુનિયાની કોઈ પણ પદાર્થમાં એને સંગ્રહ કરવાની વૃત્તિ એની છે, અને જે સંગ્રહ છે એના ઉપર એની મૂર્છા પણ છે. એ દાન ન દે, પૈસાનો સંગ્રહ કરે, એ પેલી એની વૃત્તિ, અને પૈસા આવ્યા પછી એને છોડે નહીં, આ એની બીજી વૃત્તિ, એ છોડે નહીં, મૂર્છા છોડે નહીં. આ લોભની આખી છે. એટલે પેલા ભગવાને કહ્યું કે માણસે જીતલોભ થવું જોઈએ, અને સાધુઓને શું કીધું? જીતલોભ ક્યાં કીધું છે? અપૂર્વ અવસર કે દ્રવ્ય ક્ષેત્રને કાળ ભાવ પ્રતિબંધમાં વિચરવું ઉદયાધીન, પણ વિતલોભ જો. સાધુને કીધું છે વિતલોભ, કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના પ્રતિબંધ તો નહીં, ઉદયાધીન રહેજો, અને વિતલોભ એટલે કોઈ પ્રકારની આશા અપેક્ષા કરશો નહીં. ગોચરી પાણીની, વસ્ત્રની, વસ્તીની કોઈ પ્રકારનો ભાવ મનમાં ન આવવો જોઈએ, જે છે તે સ્વીકારીએ છીએ, એ કઈ પ્રતિબંધ ન હોવો જોઈએ. શબ્દ વાપરો વિતલોભ. જબરજસ્ત કૃપાળુ દેવની તો કોઈ જેને કે કલ્પનામાં એવા શબ્દો શોધ્યા છે, એવા શબ્દો મૂક્યા છે. જીતલોભ વિતલોભ કોઈ શાસ્ત્ર વાંચો ત્યાં એ શબ્દો નહીં પડે, અને આ શબ્દો પાછળ એની જે ભાવના છે એટલી સરસ મૂકી છે. તો અહીંયા કહ્યું દાન. બીજું વ્રત ભગવાને કહ્યું, કહ્યું ભાવના. ભાવના શેને માટે કીધી? ભય સંગ્રહ. 16 પ્રકારની ભાવના ભાવો, ભક્તિપૂર્વક ભાવો, ભય તમને લાગશે જ નહીં. અરે સંસાર અનિત્ય છે, શું ભય લેવો? સંસાર અસરણ છે, કેનો ભય કરો? સંસાર અસાર છે, શું ભય કરો? શેનો ભય લાગે તને? તું તો નિત્ય છો, શાશ્વત છો. અરે આ બધું અન્ય છે, તું એકલો છો. દેહ અસુચિમય છે, દેહ સાથેની મમતા તૂટી જાય, અસુચિ ભાવનાનો વારંવાર વિચાર કરે તો દેહ પ્રત્યેની પ્રીતિ હોય એ પણ ચાલી જાય. એવી રીતે પછી આશ્રવ સંવર નિર્જરા, આ મૈત્રી પ્રમોદ કરુણા એટલી બધી ઉત્કૃષ્ટ છે, એ શેના માટે? જીવને અભય કરવા માટે. ભાવનાઓથી જીવમાં વૈરાગ્ય જાગે છે. કૃપાળુદેવ લખ્યું છે ભાવના બોધમાં છે કે વૈરાગ્યની જનની છે, અને વૈરાગ્યને ભય શેનો હોય? સાધુને ભય હોય? શું લૂંટાઈ જશે આપણું? છે જ નહીં કઈ. તો એ અભય. ત્રીજી વાત શેની કીધી છે? શીલ ધર્મ. શીલ ધર્મ શેના માટે છે? બ્રહ્મચર્ય માટે. બ્રહ્મચર્ય માટે એટલે જીવનની અંદર આ એક મોહ કસાયનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્વરૂપ હોય તો ભોગ છે, અબ્રહ્મ છે, મૈથુન સેવન છે. જીવ એ માત્ર સુખની એક એની સ્પૃહા છે, અંતઃકરણની એવી સૂક્ષ્મ લાગણીઓ છે. પણ એ લાગણીઓ છે, જ્ઞાની કહે છે કે ભોગ અમે ભોગવતા નથી. ભર્તૃ હરિએ જેમ કીધું કે ભોગો ને ભોગતા વયમ એવ ભોગતા, અમે ભોગવાઈ જઈએ છીએ. આ એક એને જેને કહીએ કે પોતાને, એનો શબ્દ સરસ છે, ભૂલી ગયો, જાતને દગો દેનારું, જાતને છેતરનારું છે. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, એવી પ્રકારની આ ભોગની વૃત્તિ છે. એમાં એનો લક્ષ્ય નથી એટલે ભગવાને સંયમ અને શીલનો ધર્મનો ઉપદેશ આપ્યો કે હવે શીલ ધર્મનો ઉપદેશ છે, અને એના માટે વિજયકુમાર અને વિજયા શેઠાણી, પછી સુદર્શન શેઠ, આ બધાના ઉદાહરણો શાસ્ત્રની અંદર એટલા મૂક્યા છે કે શીલ ધર્મનું પાલન કરનારાનો કેવો મહિમા મોટો છે. અને આ ચારે ચાર થઈ ગયા દાન, તપ ભાવના દાનશીલ એ ભગવાન આપ્યા છે. તો આ બધું વૃત્તિ જેમ, અને આ સરસ કેશી સ્વામીનું ઉદાહરણ છે કે ભગવાન મહાવીર પાસેથી કેશી સ્વામી આમ ફૂલની જેમ ખીલતા જાય છે અને નદીની જેમ વહેતા જાય છે, અને એને પૂછે છે ગૌતમ ગણધરને, કેશી, કે આ કેવી રીતે તમારી સ્થિતિ આવી કેમ? અને એમાં કહે છે કે અમે તો ભગવાન મહાવીરના ઉપદેશથી વૃત્તિઓનો વિજય કર્યો. આ રહસ્ય શાસ્ત્રના કથાનકનું અદભુત છે કે અમે તો હે મુનિરાજ, અને પછી મુનિશ્રીએ કહ્યું છે
કે તમામ વૃત્તિઓનો સરવાળો કરવો હોય તો વૃત્તિ તો અનંત છે. હવે આપણે ગણી ગણીને શું કરશું એમ? કઈ વૃત્તિનું રોજે રોજ આપણને એમ થાય કે ચાલો હવે શરૂ કરીએ, કે વૃત્તિ ઉપરનો વિજય શરૂ કરીએ, વૃત્તિનું સ્વરૂપ સમજવાનું શરૂ કરીએ. પણ વૃત્તિ કેટલી? અનંત પ્રકારની. તો સાહેબ એનો કઈ ઉપાય? તો કે હા, તમામ વૃત્તિઓ રાગ દ્વેષમાં આવી જાય. રાગ દ્વેષમાં બધી જ વૃત્તિઓનો સમાવેશ થઈ જાય છે. એટલે જેને રાગ દ્વેષના બંધનો કાપી નાખ્યા એને તમામ વૃત્તિ ઉપરનો વિજય કરી લીધો. આ પણ કેટલી સરસ રીતે કહ્યું છે કે રાગ દ્વેષ જાય, કેમ કે કોઈ પણ વૃત્તિનું ઉત્પન્ન થશે એટલે એનું પરિણામ પહેલા વહેલા જીવમાં કયો આવશે? કા રાગ અને કા દ્વેષ, બેમાંથી એક આવે. કોઈ પણ વૃત્તિ ઉત્પન્ન થઈ તો એનું પરિણામ, એને કારણે જે કસાય ઉત્પન્ન થવાનો હોય, જે ભાવ ઉત્પન્ન થવાનો હોય, જે ક્રિયા ઉત્પન્ન થવાની હોય, પણ એની અંદર પહેલી વાત કા રાગ અને કા દ્વેષ. એટલે જૈન ધર્મની અંદર પરમ કૃપાળુ દેવે એનો નિચોડ કેવો સરસ આપ્યો કે જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ જ ભાવ. આપણને એમ છે કે રાગ દ્વેષ એટલે બીજા તરફ, એ એક ભાગ છે. મને કોઈના તરફ રાગ નથી, કોઈના તરફ દ્વેષ નથી, એ બહિર્મુખ છે, એ બહિર્લક્ષી રાગ દ્વેષની વિરતિ છે. તમને તમારામાં ઉઠતી વૃત્તિઓ, તમારામાં ઉઠતા વિચારો, એ જે ક્ષણે ક્ષણે ઉઠે છે એમાં પણ રાગ ને દ્વેષ ન હોય, એમાં પણ તટસ્થ કે આ વિચાર છે, આવ્યો છે અને ચાલ્યો જશે, હું તો એનો માત્ર જોનારો છું, જ્ઞાતા છું, દ્રષ્ટા છું. સાક્ષી બનો, પોતાના વિચારોના સાક્ષી બનો, પોતાની વૃત્તિઓના સાક્ષી બનો. પણ વૃત્તિ જોવાનો પહેલા લક્ષ્ય આવવો જોઈએ તો સાક્ષી બનાય. મને ખબર પડે કે અત્યારે આહારની વૃત્તિ જાગી છે, હવે જો મારી પાસે આવી તટસ્થતા નથી તો મને તરત જ આખા બધા મારા પરિણામ સેના ઉપર જશે? આહાર મેળવવા માટે, ગમે તે પ્રકારે કરીને હું આહાર મેળવવા પ્રયત્ન કરીશ, કેમ કે વૃત્તિનો વિજય મારો નથી. અને એ કરવા માટે નીતિ કે અનીતિ, ધર્મ કે અધર્મ, પાપ કે પુણ્ય, એક કઈ વસ્તુ મને બાધા નહીં કરે, કેમ કે મારા વૃત્તિનો હું ગુલામ થઈ ગયો. પછી મારે આહાર જ કરવો છે તો મારે તમને વાહો થપથપાવીને કેવું પડે કે ચાલો ભજીયા ખાવા જશું, આમ કરશું, આ સારું છે, આમ છે તે. અનેક પ્રકારની તમે વિચાર તો કરો, એક વૃત્તિને લક્ષમાં લઈને પછી જીવની પાપ પ્રક્રિયાનો કોક હિસાબ કરો કે એક વૃત્તિ ઉઠી બહાર ગયા અને કંઈક થયું અને પછી એના આધાર ઉપર કેવા ચાળાઓ સૂજે છે. તો આ બધા રોકવા માટે રાગ અને દ્વેષને જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થયો એ જ મારો ધર્મ છે. એટલે અહીંયા વાત મૂકી છે કે વ્રત ગ્રહણ કરે, વૃત્તિઓ મોડી ન પડે, ઘા ક્યાં મારવો એની ખબર પડતી નથી, વૃત્તિનું સ્વરૂપ જાણીને વ્રતની સાધના કરે એને કહેવાય સાધક, અને વૃત્તિના સ્વરૂપને જાણ્યા વિના વ્રતધારી બને એને કહેવાય મતાર્થી, અને એને કીધો ક્રિયાજળ. ક્રિયાજળ એ મતાર્થી છે. સરસ વાત અહીંયા પૂરી થાય છે. મતાર્થીના લક્ષણો છે પણ મૂળ વાત બે છે, ક્રિયાજળ અને શુષ્ક જ્ઞાન. એમાં ક્રિયાજળ રૂપે જે મતાર્થી હતો એની આ ચાર ગાથાઓ આવી, એના આ ચાર લક્ષણો એવા, એ દૂર થયા. હવે શુષ્ક જ્ઞાની પણ કેવો મતાર્થી છે અને એના મતાર્થપણામાં શું દોષ છે, આ ક્રિયાજળના મતાર્થપણાના દોષ, ગુરુ તત્વની ભૂલ, દેવ તત્વની ભૂલ, શાસ્ત્ર સંબંધી ભૂલ અને ધર્મની ક્રિયા સંબંધી ભૂલ, અને આ બધી વૃત્તિ ઉપર ધર્મ આધારિત છે. વૃત્તિ વિના જે કંઈ કરીએ, કૃપાળુ દેવે ઉપદેશ છાયામાં ગુરુ શિષ્યનો સંવાદ સરસ મૂક્યો છે અને કહ્યું કે સાહેબ અમે આ દ્વાદ સાંગી સમજતા નથી અને અમારું સમજવાનું ગજું પણ નથી, તમે કહો એનો સાર સંક્ષેપમાં. લો અમે તમને સંક્ષેપમાં કહીએ છીએ. શું કહ્યું? વૃત્તિઓને શાંત કરો. દ્વાદ સાંગીનો સાર ગુરુએ શિષ્યને કહ્યું, વૃત્તિઓને શાંત કરો, જો તમે વૃત્તિનો વિજય કરશો તો મહાવીર બનશો, બાકી વ્રત તપ કરીને ઊંધા પડી જશો તો એ કઈ નહીં. એટલું મહત્વનું સૂક્ષ્મ અવલોકન અહીંયા આપ્યું છે અને કૃપાળુ દેવ એને મતાર્થીમાં કપાયું છે કે જો આ ત્યાં સુધી એટલે આટલો ધર્મ કરીએ છીએ આપણે શાસ્ત્ર પ્રમાણે, દેવગુરુની આજ્ઞા પ્રમાણે, અને આપણે જે કઈ કહીએ આપણા સંપ્રદાયની રીત પ્રમાણે બધું કરતા હશું, અણીશુદ્ધ કરતા હશું, છતાં જો વૃત્તિનો લક્ષ ન હોય તો આ બધો આપણો ધર્મ બાહ્ય રહેશે, અંતરના પરિણામને શુદ્ધ નહીં કરે, આપણને વૃત્તિથી નિર્મૂળ નહીં કરે, અને એ વૃત્તિ જ્યાં સુધી હશે ત્યાં સુધી સાચો ધર્મ, સાચું આત્મકલ્યાણ એ થતું નથી. એટલી મહત્વની વાત, સૂક્ષ્મ વાત મૂકી છે, પણ બહુ વિચાર કરવો પડે, વિચાર વિના સમજાય નહીં, ખૂબ વિચારવો પડે. જોઈએ જેમ જેમ આપણે આગળ ચાલીએ, હવે આગળની ગાથાની વાત છે, પછી આગળ ઉપર વિચારીશું.
સુખ નો મયન તો સંત ચાહે જેન રાસ રહે સદ જ્ઞાન મન પર સંજીવન સુધા